કે હું આત્મા છું, આ દેહાદીમાં મારે કોઈ મતલબ જ નથી, એ મારા પાડોશી છે, એ મારું સ્વરૂપ નથી, એમ મારી શ્રદ્ધામાં કેમ આવી જાય? અને એને જૈન ધર્મમાં શું કીધું છે? તો કે મિથ્યા દર્શન મટાડી સમ્યક દર્શન કરો. આ નિશ્ચય ધર્મ છે. અને જે બધી ધર્મની ક્રિયાઓ કરીએ છીએ, જપ, તપ, ભક્તિ, વાંચન, યાત્રા, પ્રતિષ્ઠા, એ વ્યવહાર ધર્મ છે. એટલે નહીં કરવું એમ કેવું નથી, પણ નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય, નહીં નિશ્ચય એકાંતે આમાં નથી કહે. એટલે આપણે ધર્મની ક્રિયાઓ એવી રીતે કરવી જોઈએ, એટલે સાધન તો જોડવા જોઈએ. સાધન વગર આ ભાવ નહીં થાય. એકલું આત્મા છું, આત્મા છું કરશે તો આત્મા છું થઈ જશે, એટલે જમવા બેસશે તો આત્મા છું થઈ જાય, એવું થાય છે. એટલે કારણ કે એને ખરેખર એ વાત સમજો નથી. એટલે આપણા મગજમાં દ્રઢપણે રહેવું જોઈએ, હું શું કરવા આવ્યો છું, આ મનુભવ સેના માટે મળ્યો છે, મારે શું કરવાનું છે, હું દર્શન કરું છું સેના માટે દર્શન કરું છું, નમસ્કાર કરું છું શા માટે નમસ્કાર કરું છું, ભક્તિ કરું છું શા માટે ભક્તિ કરું છું, વાંચન કરું છું કે વાંચન સાંભળું છું, સ્વાધ્યાય કરું સેના માટે કરું છું, એમ પેલા આપણા મનમાં પૂછું મારે શું કરવાનું છે. તો કે મારે આ ભ્રાંતિ મટાડી આ દેહાદીમાં મારાપણું છે. અને જૈન ધર્મ એને મિથ્યા દર્શન કહે છે. એ મિથ્યા દર્શન મટાડી સમ્યક દર્શન કરવું. તેથી શું થાય કે આ દેહાદી મારા નથી. તો જે મારા નથી એના નિમિત્તે આપણને રાગદ્વેષ થતા નથી. જે મારા નથી, પાડોશીના ઘરમાં મરણ થાય કે પાડોશીના ઘરમાં લગ્ન થાય, આપણને રાગદ્વેષ થાય નહીં. કેમ કે મારા નથી. મારા છે ત્યાં કંઈ પણ થાય, થોડું પણ થાય, ખાલી આપણા હાથમાં એક ઘસરકો પડી જાય તો કે ભાઈ આજે મને વાગી, મને એની ચિંતા શરૂ થઈ જાય, આનું શું કરશું. એટલે કે આપણને રાગદ્વેષ થાય છે. જે મારાપણું છે તો રાગદ્વેષ થાય છે. દેહાદી વગેરે પર વસ્તુમાં મારાપણું છે તો રાગદ્વેષ થાય છે. એનું નામ છે મિથ્યા ચારિત્ર. એટલે જૈન ધર્મ મૂળ શું છે? તો કે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર મટાડી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર કરવું. આ નિશ્ચયથી, એટલે ખરેખરો ધર્મ આ છે. મૂળ માર્ગ સાંભળો જીનનો, રે એમાં પરમ કૃપાવદરે આ વાત બતાવી કે ભાઈ કરવાનું શું છે. તો આ પ્રમાણે મિથ્યા દર્શન આદિ મટાડી સમ્યક દર્શન આદિ પ્રાપ્ત કરવા. પણ એ પ્રાપ્ત થવા માટે નિમિત્ત જોડવા પડે, કારણ કે આપણે એમને નહીં થાય. એટલે એવી અલગ અલગ પ્રકારની હજારો ક્રિયા બતાવી છે ભગવાન મહાવીર સ્વામીએ. હજારો ક્રિયા અને હજારો શાસ્ત્ર બતાવ્યા છે, બધા જ ફક્ત આના માટે છે. અને આખું વચનામૃત છે, એનું પહેલા પાના ઉપર શું લખ્યું છે કૃપાદેવે, કે જેને આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું, નિર્ગ્રંથ પ્રવચન. ભગવાનનું કેવું આ છે કે જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું, અને આત્મા ન જાણ્યો તો બધું જ નિષ્ફળ છે. કૃપાદેવે 568માં પત્રમાં કહ્યું કે સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળ પણ છે, અર્થાત મોક્ષ ફળની અપેક્ષા એ નિષ્ફળ છે. બાકી પુણ્ય થાય છે, પણ એ ફળ સાચું ફળ નથી. એટલે આપણા મનમાં કન્ટિન્યુઅસ રહ્યા કરવું જોઈએ કે મારે ધર્મ કરવો કે પછી સંસારનું કામ કરવું, વેપાર કરવો, રસોઈ બનાવવી, તો સેના માટે? તો કે આત્માર્થે. કેવી રીતે? તો કે ભાઈ આ શરીર સચવાશે તો જ મારી ભક્તિ સત્સંગમાં જઈ શકીશ, રસોઈ વગેરે કરીશ તો જ ભક્તિ સત્સંગમાં ટકાશે. કારણ કે આપણી એવી દશા નથી કે એમને રહી શકીએ. એટલે આપણે એ કંઈ પણ કરીએ છીએ તો એ લક્ષપૂર્વક હોય. તમે રસોઈ બનાવો છો, પણ જો એવો ભાવ હોય કે આપણા ઘરના બધાને આરાધના બહુ સારી થાય, બધા મિથ્યા દર્શનાથી મટાડી સમ્યક દર્શનાથી પ્રાપ્ત કરતા થાય, એના માટે હું આ કરું છું, એવા ભાવથી બનાવે તો એ ધર્મ થાય, તો એ ભક્તિ છે. એ રસોઈ બનાવી એ પણ ભક્તિ છે, એ કમાવો જવું એ પણ ભક્તિ છે. એટલે પુરુષાર્થ ચાર પ્રકારના કીધા, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પણ અર્થ અને કામ એવા હોવા જોઈએ કે જેનું ફળ ધર્મ આવે, તો એ પણ ધર્મ પુરુષાર્થ જ છે. એ પુરુષાર્થ કીધો ભગવાને કે અર્થ અને કામ એવા હોવા જોઈએ, પરિણામે ધર્મમાં પરિણમવા જોઈએ, એ ન છૂટકે એ બધી પ્રવૃત્તિ હોવી જોઈએ. એટલે આટલી વાત શા માટે કરી કે આપણે મિથ્યાત્વ મટાડવાનું છે, આપણા લક્ષ્યમાં બળવાનપણે રહેવું જોઈએ. અને એનો અર્થ એવો નથી કે પછી જે ધર્મની ક્રિયાઓ કરતા હો કે જે બીજું જપ તપ આદિ કરતા છોડી દેવું, એ કરવું જોઈએ, પણ એવી રીતે કરવું જોઈએ કે જેથી આપણને છેલ્લે રિઝલ્ટમાં મિથ્યા તો મટીને સંકિત થાય એવો ભાવ થાય. એટલે ભક્તિનો પાઠ બોલીએ છીએ તો આપણને એવો ભાવ થવો જોઈએ, અંદર ભાવ થાય. એટલે કૃપાદેવે એક મંત્ર આપ્યો. કયો મંત્ર? એ પણ છે ને, હું અત્યારે કઈક બીજું કહું કે આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, લખેલું છે આપણે અહીંયા પણ છે અને ત્યાં પણ છે, બરાબર. એટલે આ મંત્ર આપ્યો કે ભાઈ કેવળ જ્ઞાન, એમાં કેવળ જ્ઞાન રે એટલે કેટલું મોટું ફળ છે. આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, કે ભાઈ તારે આ કરવાનું છે. તું ભક્તિ કરતા, વાંચન કરતા, યાત્રા કરતા, શાસ્ત્ર વાંચન કરતા કે બીજું ગમે તે કરતા કેવળ જ્ઞાન થશે એમ નથી કીધું. કેવળ જ્ઞાન કેમ થશે? આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. પણ આપણે આત્મા જાણ્યું નથી એટલે એમ રાખવાનું છે કે મેં આત્મા જાણ્યું નથી, પણ અનંત સિદ્ધ પરમાત્મા થઈ ગયા એમણે યથાર્થ આત્મા જાણ્યો છે. એવો જ આત્મા મારા સદગુરુદેવ પરમ કૃપાદેવે જાણ્યો છે અને એવો જ આત્મા મારો છે. આ ભાવ આપણે ઘૂંટવાનો છે અને એ ભાવ ઘૂંટાય એટલે મને અલગ 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 નિમિત્તો આપ્યા છે, ભક્તિ, વાંચન, જપ, તપ વગેરે બધું. આમાં પ્રમાદ ન થાય એ રીતે આહારનો સંયમ કરવો જોઈએ અને આમાં એવો આહાર ન લઈએ કે જેથી આ ભક્તિમાં આળસ થઈ જાય, અને એવો આહાર છોડી ન દઈએ કે જેથી આપણું શરીર શુષ્ક થઈ જાય, કે જેથી આ આરાધના ન થઈ શકે. એટલે એનું બેલેન્સ કરવું જોઈએ બરાબર. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું છે, ત્યાં ત્યાં તે આશરે આત્માથી જન્મે. એટલે આખી વસ્તુ પહેલી એક પ્રાથમિક, આજ આપણને પકડમાં નથી આવ્યું એટલે આપણે અનાદિકાળના પરિવારમાં એક તો મોટી ભૂલ આ રહી જાય છે કે મારે સેના માટે કરવું છે, લક્ષ વગર કરી નાખે છે. મારું લક્ષ જ ખબર નથી અને આપણે મૂર્તિ બનાવવા બેસી જાય કે મૂર્તિ બનાવનારો હોય એના લક્ષમાં હોવું જોઈએ કે મારે કોની મૂર્તિ બનાવવાની છે. એને ઊંઘમાં પણ ખબર હોય કે મારે મૂર્તિ કેવી બનાવવાની છે, એ ભૂલી ન જાય. અને જો એ મૂર્તિ બનાવતા બનાવતા ચૂકી જાય અને થોડું ખોતરી નાખે, આખો પથ્થર નકામો થઈ જાય. એટલે એ ક્ષણ પણ મિસ ન કરાય. એમ આપણે શરૂઆતમાં તો નક્કી કર્યું કે હું શેના માટે ભક્તિ કરું છું કે આત્મા છે, પણ પછી એક એક સેકન્ડ પણ ધ્યાનમાં રહેવું જોઈએ કે મારે આત્મભાવના કરવાની છે, એ મિસ ન થવું જોઈએ. તો આપની આરાધના મોક્ષનું કારણ થશે અને બાકી પછી જો મિસ થઈ ગયું તો પુણ્ય બંધ થાય, અથવા જેટલા જેવા ભાવ હોય એવું થાય, અને ભાવ ખોટા કરે તો પાપ બંધ પણ થાય. એટલે જેવા આ મુખ્ય ભાવ છે. કયો ભાવ મુખ્ય છે? તો કે આત્મભાવના ભાવ થા. એટલે મરુદેવા માતાએ ખરેખર દર્શન કર્યા. મરુદેવા માતાએ શું કર્યું? પોતે ઋષભ પ્રભુએ દીક્ષા લીધી એટલે રડી રડીને આંધળા થઈ ગયા, હજાર વર્ષ થઈ ગયા. પણ પછી ભરત ચક્રવર્તીએ કહ્યું કે આ ઋષભના દર્શન કરવા છે, કેવળ જ્ઞાન થઈ ગયું ઋષભ પ્રભુને, એટલે કે ઋષભના દર્શન કરવા. તો મરુદેવા માતા જલ્દી જલ્દી તૈયાર થઈ ગયા, હા હા મારે જવું છે, ચાલો. પછી હાથી પર બેસાડ્યા મરુદેવા માતાને, હાથી પર બેસાડી અને જઈ રહ્યા છે. ત્યાં બહુ અવાજ આવે, આંધળા થઈ ગયા છે કે આ અવાજ છે નો આવે. તો કે આ તમારા ઋષભની સાયબી જોવા માટે દેવો પડાપડી કરે છે કે હું કહેલું ને હું કહેલું, એમ મારા ઋષભની એવી સાયબી છે. આનંદ થઈ ગયો એમને તો કે હવે મારે જલ્દી દર્શન કરવું, પણ આંધળા છે. પણ જોવાનું જોગ સમૂહ સંઘની અમુક નજીક આવ્યા એના અતિશયને લઈને આંખના પડદા ખુલી ગયા. અને પછી એમને તો એમ હતું કે આ ઋષભ મને જોશે, હું એના માટે આટલી રડી છું એટલે દોડતો દોડતો આવશે અને મારા પગમાં આડોશે. પણ અહીંયા જોયે છે તો શું છે કે આ તો અજબ ગજબ એવો સમોસ્તરણ, અષ્ટ પ્રાચાર્ય દેવો બધા ચામર વિંજે વગેરે વગેરે જોઈને આશ્ચર્ય પામી ગયા. અને આ ઋષભ તો મારી સામે જોતો નથી અને મારે હું આના માટે આવી રડી, આ તો મારી કઈ કિંમત જ નથી એમ થયું પેલા. અને પછી એમને જોયું કે આ ઋષભ તો આ કોઈ અષ્ટ પ્રાચાર્ય કોઈ સામે જોતા જ નથી, એ તો કઈ જુદું જ કરી રહ્યા છે. પછી એમને ભગવાનના દર્શન માત્રથી નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક એમને સમજાઈ ગયું, કારણ કે આ મોહની કર્મ મંદ હોવાથી એમને સમજાઈ ગયું કે આ કોનો પુત્ર ને કોની માતા. હું દેહાદી સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારા નથી. હું કોણ છું? હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થઈ કેવળ જ્ઞાન પામી ગયા, આયુષ પૂરું થયું એમ મોક્ષમાં ચલા ગયા. એટલે કે ભગવાનના દર્શન એમને ખરેખરા કર્યા. દર્શન કરીને શું કરવાનું છે? તો આ મરુદેવ માતાએ આપણને બતાવ્યું, દર્શનમ દેવ દેવસ્ય, દર્શનમ પાપનાશનમ, દર્શનમ સ્વર્ગ સોપાનમ, દર્શનમ મોક્ષ સાધનમ. મરુદેવ માતાએ બીજું શું શું કર્યું? એમણે કોઈ જપ તપ ભક્તિ વાંચન કઈ કર્યું તું, પણ એમણે મૂળ કરવાનું શું છે એ બરાબર કહ્યું, એટલે એમનું કામ થયું. એટલે આ વાત આપણા લક્ષ્યમાં રાખવાની છે કે મારે મૂળ શું કરવાનું છે. મૂળ ધર્મ નિશ્ચય ધર્મ, પણ એના માટે આવા દર્શન વગેરે નિમિત્તો છે, એટલે નિમિત્તો જોડવા જોઈએ, પણ નિમિત્તમાં અટકી ન જવું જોઈએ, એ પાછું ધ્યાન રહેવું જોઈએ. નિમિત્ત વગર ભાવ થાય નહીં, એટલે નિમિત્ત જોડવા જોઈએ. પણ આપણે અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર જીન વિકસાવી લીધી, અનંતવાર આચાર્ય થઈ ગયો, અનંતવાર નવો પૂર્વ ભણી ગયો, પણ મૂળ કરવાનું શું એ ચૂકી ગયો. પછી છેલ્લે નથી થતું, આ રિઝલ્ટ નહીં આવ્યું, કેમ નહીં આવ્યું, એનું શું કારણ એ વિચારવાનું છે. આપણે એક તો આ કારણ વિચાર્યું, બીજી રીતે શું કારણ લાગે છે, આપણે કેમ નહીં કર્યું, શું બધું ભણી ગયો પાછું કેમ નહીં થયું. તો થોડું થોડું તો ખ્યાલ હશે જ, પણ મૂળ વાત પર આપણે અમારે આ 172માં પત્ર, એટલે એક આ રીતે પણ વિચારણા કરી કે તમને વધારે સ્પષ્ટ થાય એટલે એક વાત કરીએ છીએ કે આપણે કોઈ મીઠાઈ બનાવતા હોય પણ આપણાથી રસોઈ બરાબર થાય નહીં, પછી વડીલે કહ્યું આજે તો આપણા ખાસ સગા આવવાના છે, ખાસ મહેમાન આવવાના છે, આજે તો તમારે આ મીઠાઈ બરાબર જ બનાવવી પડશે, નહીં બની તો ઘરની બહાર જવું પડશે, એટલે ચોક્કસ જવું જ પડશે, આજે બરાબર જ બનવી જોઈએ. અને હકીકત એમ જ છે કે જો નહીં બની તો જવું જ પડશે. એને પણ સમજાયું કે આજે તો બરાબર બનાવવી જ પડે. તો એને શું કરે, હા આ વાત જુઓ, અહીંયા આપણું રીસ સમજતા નથી. રીસ સમજે છે કે જો આજે મીઠાઈ બરાબર ન બની તો ઘરની બહાર જવાનું છે. આ રીસ સમજવું જોઈએ. મેં 50 વાર બનાવી છે, મારાથી બરાબર થઈ નથી, તો મારે શું કરવું પડે, જોખમ લેવાય, ઘરની બહાર જવું પડે એવું જોખમ લેવાય. આ જોખમ નહીં લેવું જોઈએ. પણ જે આવો વિચાર આવ્યો કે આજે બરાબર ધ્યાન રાખીશ, લક્ષ રાખીશ, આ શું બતાવે છે? આપણે કોઈની વાત એવી નથી, પણ આપણને હજી એમ છે કે આપણી મેળે આમ થઈ જશે બરાબર. પણ ભાઈ તું બનાવવા જાય છે ને તને આવડતું નથી, તારું ફેલ ગયો તો શું થશે? એને એટલે જે એનો નિષ્ણાત છે એની પાસે જવું પડે, એની પાસે જ જવું પડે. કારણ કે આમાં રિસ્ક લેવાય જ નહીં, એવું એને બની જવું જોઈએ કે ભાઈ આજે ફેલ ન જવું જોઈએ. હવે એટલે એમાં 3 વસ્તુ બની. કઈ વસ્તુ બની? કે એક તો મને આ મીઠાઈ બનાવતા આવડતી નથી, એનો એને મનમાં નિશ્ચય થવો જોઈએ. બીજું, મારે આજે મીઠાઈ બરાબર બનવી જ જોઈએ, આ ફેલ જાઉં એ ચાલશે જ નહીં. અને ત્રીજું, કે આ નિષ્ણાત છે એને બરાબર આવડે છે, આ 3 બરાબર થવું જોઈએ. બસ આ જ વસ્તુ છે આપણે ધર્મમાં પણ. આપણે આ 50 વાર બનાવી, આપણે 50 વાર મીઠાઈ બનાવી ફેલ ગયા છીએ, તો આપણને હવે અહીંયા કહે છે તું અનંત વાર ફેલ ગયો છે તો શું થવું જોઈએ. ફાવજો એ સમજાવવા માંગે છે કે દિગંબર શાસ્ત્રમાં અને શ્વેતાંબર શાસ્ત્રમાં બંને જગાએ ગઈકાલે આપણે દિગંબર શાસ્ત્રમાંથી 6 ધારામાંથી કીધું, મુનિવ્રત ધાર અનંત વાર વ્રયુ પજાયો, પૈ નિજ આત્મ જ્ઞાન બિના સુખ લેસન પાયો. અનંત વાર આવું ફેલ ગયો. અને શ્વેતાંબર શાસ્ત્રમાં કલ્યાણ મંદિર સ્તોત્રમાં સિદ્ધસેન દિવાકરજીએ કહ્યું, આકર્ણિતો પી મહિતો પી નિરીક્ષિતો પી નૂનમ ન ચેતસી મયા વિદતો સી ભક્ત્યા જાતો સ્મિએ ન જન બાંધવ દુઃખ પાત્રમ યસ્માત ક્રિયા પ્રતિફલંતિન ભાવ શૂન્યા. હે ભગવાન, તમારા સમોસમાં હું ઘણી વાર આવી ગયો. ભગવાનના સમોસમાં જે આવ્યો, ભગવાન તમારી દેશના પણ ઘણી વાર સાંભળી, આકરણી ટોપી મહી ટોપી મેં તમારી પૂજા પણ ઘણી વાર કરી, નિરીક્ષિત ટોપી મેં તમારા દર્શન પણ ઘણી વાર કર્યા, પણ હે જન બાંધો હું દુઃખનું પાત્ર જ રહ્યા કરું છું. કેમ કે યથાર્થ ભાવ વગરની ક્રિયા ફળ આપતી નથી. તસ્માત ક્રિયા પ્રતિફલનથી ભાવ શૂન્ય. એટલે આપણે ભગવાનના સમોસરમાં જઈ આવ્યા છીએ તો હવે કોણ બાકી રહ્યું, શું બાકી રહ્યું? પણ આપણને અહીંયા આગળ ભગવાને કોઈ બોધ કર્યો હોય, હા હું સમજી ગયો, તો ભગવાનની છાપ લીધી નથી, પેલા જ હું સમજી ગયો છું. ભગવાન કે નહીં કે ભાઈ તું સમજ્યો, ત્યાં સુધી એને રહ્યા કરવું જોઈએ કે ભાઈ હું સમજ્યો નથી. અને ગૌતમ સ્વામીનો દ્રષ્ટાંત છે કે ગૌતમ સ્વામીને શ્રુત કેવલી છે, બધાને ખબર છે કે પોતે ભગવાન મહાવીર સ્વામી પાસે આવ્યા અને ત્રણ શબ્દમાં ભગવાને બોધ કર્યો, ઉત્પન્ન એવા વિઘ્ન એવા ધ્રુવ એવા, શ્રુત કેવલી થઈ ગયા. જેને દીક્ષા આપીને કેવલ જ્ઞાન થાય, આટલું સામર્થ્ય છતાં પોતે મને કાંઈ જ ખબર નથી, કાંઈ સમજતો નથી, એમ કરી નિરંતર કોઈની કાંઈ શંકા થાય તો કે મહાવીર પ્રભુ પાસે ચાલો, મને આમાં કાંઈ સમજાય, હું કંઈ ગરબડ કરીશ. આવો પોતાનો અહંભાવ અભિમાન સંપૂર્ણ ગાળી દીધું અને એટલે અનંત લબ્ધિના નિધાન થઈ ગયા. અંગૂઠે અમૃત વસે લબ્ધિતના ભંડાર, કારણ કે એમને ભગવાન પ્રત્યે અતિશય મહાત્મ્ય આવ્યું છે અને એ જ મહાત્મ્ય આપણને લાવવાનું છે. આ રહી ગયું છે. શું રહી ગયું છે કે આપણને આજે વાત કરી હમણાં કે આપણે અનંતવાર જો કર્યું હોય તો શું થવું જોઈએ આપણને, કે મને આ ધર્મની બાબતમાં બિલકુલ બાગો છું, મને કાંઈ જ ખબર નથી, એમ આપણા મનમાં થવું જોઈએ. પણ આપણને જે કુળમાં જન્મ્યા હોય, આજુબાજુ જે કાંઈ કરતા હોઈએ, કે જે કાંઈ વાંચ્યું છે, કે જે કાંઈ સાંભળ્યું છે, કે જે કાંઈ પોતાને સારું લાગે છે અને હવે હું સમજી ગયો ધર્મ એટલે આ, અને એ હું કરું છું એટલે મારું તો કલ્યાણ થવાનું, એટલે નિરાશ થઈ જાય છે કે ભાઈ મારું મિથ્યાત્વ મટ્યું નથી, એ વિચારતો જ નથી, મેં તો પ્યોર મિથ્યાત્મી છું, અજ્ઞાની છું, તો મારા અનંત જન્મરણ થઈ શકે એનો કોઈ ભય જ નથી. એટલે આપણને શું થવું જોઈએ કે મને ધર્મની વર્ગ બિલકુલ ભાગો છું અને આ હવે મારે જન્મરણ ટાળવા જ છે, આ સંસાર દુઃખથી મુક્ત થવું જ છે, એવો નિશ્ચય થવો જોઈએ. પોતાને આવો નિશ્ચય થવો જોઈએ કે મારે જન્મરણથી છૂટવું જ છે અને મારી વેળે મારું કલ્યાણ ન થાય તો હવે ક્યાં જાઉં, તો ક્યાં જાઉં, તો પછી આપણને સદગુરુ પાસે જવું પડે. એવું એને સમજાય કે મને એવા ગુરુ પાસે જવું પડશે અથવા ભગવાન પાસે જવું પડશે, ગુરુ પાસે જવું પડશે, મારી મેળે મારું કલ્યાણ થાય નહીં. હવે એ વસ્તુ આપણને સમજાવી જોઈએ અત્યારે. એટલે આટલી વાત છે ને, એટલે બીજા બધાથી અહીંયા હવે આગળની વાત જે ચાલે છે એમાં આ વાત હવે આવશે. એટલે મેં પેલા આ વાત કરી કે આપણને આ અનાદિકાળના પરિભ્રમણમાં આટલું બધું કરવા છતાં પરિભ્રમણ કેમ મટ્યું નહીં, એ શા માટે વિચારવાનું કહ્યું કે જેથી આપણને સમજાઈ જાય કે મારી મેળે મારું કલ્યાણ થાય નહીં, મને ધર્મયોગમાં કાંઈ જ ખબર નથી, બિલકુલ અજાણ્યું છું. જેમ આપણે ચાઇનામાં ગયા હોય ને ત્યાં આપણે કેટલા અજાણ્યા લાગીએ કે મને આ કાંઈ જ ખબર નથી, કોઈને ઓળખતું નથી, એવું આપણને થવું જોઈએ. એવું ધર્મયોગમાં આપણે જરાય રિસ્ક લેવાય નહીં, કારણ કે ઓલું તો ચલો આપણે મીઠાઈ બરાબર ન બની તો ચાલો ઘરની બહાર જવાનું, પણ અહીંયા તો શું છે, અનંત જન્મરણ છે. અહીંયા જો બરાબર ન થયું તો અનંત કાળે આવો યોગ બન્યો છે એ મારો નિષ્ફળ જવાનો છે. તો કેટલી બધી સાવધાની રાખવી પડે કે મારે ક્યાં જવું, ક્યાં જવું, કોની પાસે જવું, મારું કલ્યાણ અવશ્ય થવું જોઈએ એવો નિશ્ચય નથી ને, એટલે આપણે હજી ગમે ત્યાં જવું ફાવે છે, ગમે ત્યાં સાંભળવું ફાવે છે. ડર લાગે કે ભાઈ હું ગમે તેમ કરી નાખીશ ને, જો આ અનંતવાર કર્યું છે, કેટલું સારું અનંતવાર કર્યું છે, તો મારી વેળે જરા પણ કંઈ કરાય નહીં, કારણ કે હું ક્યાં પહોંચી જઈશ ને પછી પાછો અવસર મળવાનો નથી. આ બહુ જ મહત્વની વાત આપણને ખાસ એટલે કૃપાવદે કહે છે કે સૌથી પહેલું આ વિચાર, તારે ધર્મ કરવા તૈયાર થયું, મારીની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે તેને બધા વિકલ્પો મૂકી આ એક વિકલ્પ ફરી સ્મરણ કરવો અવશ્યનો છે. આનંદ કાળ છે, આ બધું કરવા છતાં પરિવર્તન કેમ મટ્યું નહીં, તો એને આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે અને એ વાક્યમાં કહેલી ચિંતા કર્યા વિના, તેને માટે દ્રઢ થઈ જોડ્યા વિના માર્ગની દિશાનું પણ અલ્પભાન થતું નથી. એટલે જયારે આવા સદગુરુને શરણે જાય કે પ્રભુને શરણે જાય, હવે વધારે તમને એમ કદાચ થાય કે ભાઈ સદગુરુને શરણે સાંભળજો, અમે ભગવાન તો છે, તમે આ ગુરુ પાસે જવાનું કેમ કહો છો, એ વધારે સ્પષ્ટ થાય એટલે એક વાત કરીએ છીએ. જો કે આપણે સિદ્ધાર્થભાઈને ત્યાં થોડી વાત કરી હતી, એટલે જે સિદ્ધાર્થભાઈને ત્યાં આવ્યા હોય એ બોલશો નહીં, બીજાને કહેવાનું શું છે કઈ પણ, કારણ કે ત્યાં આ વાત આપણે કરેલી છે. પણ જરા એનેથી વાક્યથી સ્પષ્ટ થઈ જાય એટલા માટે આપણે કહીએ છીએ કે કોઈને એમ લાગે કે ભાઈ અમે તો અમારા ભગવાન ભગવાન જેવું કોઈ નહીં એમ થતું હોય છે, અને વાત બરાબર પણ છે. પણ છતાં આપણે આ સમજવું જોઈએ કે ભગવાન પાસે શા માટે જવું પડે, કે ભગવાન પાસે ન જવાય ને પહેલા આપણે ગુરુ પાસે શા માટે જવું જોઈએ, એ વાત બહુ જ અગત્યની છે. એ શા માટે એ વાત સમજાય એટલે કહું છું કે આપણે બધા ભગવાને હજારો ક્રિયા અને હજારો શાસ્ત્ર બતાવ્યા. હવે એમાંથી દરેકે દરેક ક્રિયાને દરેકે દરેક શાસ્ત્રથી એના વાક્યોના આધારથી કેટલાય જીવો મોક્ષી ગયા છે. એટલે કોઈ પણ ક્રિયા ભગવાને બતાવેલી છે કે કોઈ પણ શાસ્ત્ર વચન છે એ મોક્ષે લઈ જવા માટે જ છે, અને ગયા પણ છે ઘણા. પણ આપણું કામ થયું નથી, આપણું કામ થયું નથી. એટલે આપણી ભૂલ ક્યાં રહી જાય છે એ સમજવા માટે આ વાત કરે છે કે ભગવાને આટલી બધી ક્રિયા માટે મારે શું કરવું જોઈએ. હવે ટૂંકું આયુષ્ય બધા શાસ્ત્ર અમારે હમણાં જ વાત થતી કે ભાઈ આટલા બધા જૈન સેન્ટરમાં કે ત્યાં આગળ બધાએ કેટલા બધા પુસ્તકો સંભળ્યા છે. આપણે કે હું એ બધા વાંચું તો આયુષ પૂરું થઈ જાય, જિંદગી પૂરી થઈ જાય, અને સમજવું તો થાય એવું જ નથી. અને બધી ક્રિયા કરીએ તો પણ પૂરું ન થઈ જાય, આપણે બધી ક્રિયા પણ ન કરીએ. મારે એક્ઝેક્ટલી એવી ક્રિયા કરવી જોઈએ, એવું વાંચન કરવું જોઈએ કે જેથી મને મિથ્યાત્વ મટીને સંકિત થાય. આપણા લક્ષ બરાબર હોય તો આ થાય કે આપણે મારે જેથી મારું મિથ્યાત્વ મટે એ જ મારે કરવું જોઈએ. બીજું મને મિથ્યાત્વ એટલે મને આત્મભાવના કેટલી થાય એ રીતે કરવું જોઈએ. બીજું હું કરીશ અને એ ભાવ નહીં થાય. જેમ આત્મભાવના શા માટે એક આ વાત કહી દઈએ કે આપણને જન્મ્યા પહેલા આપણું નામ પાડવામાં નથી આવતું, જન્મ્યા પછી નામ પાડવામાં આવે છે, અને પછી એ જ નામથી બોલાવવામાં આવે છે. તો આપણને હવે ફિટ બેસી ગયું કે મારું નામ તો આ મારા ભાઈ આ મારી બેન હવે જે છે ને એ બેસી ગયું આપણા, કારણ કે વારંવાર એનેથી બોલાયું. હવે એની બદલે આપણને હવે ઘૂંટવાનું શું છે કે હું આ દેહ નહીં હું આત્મા છું, હું દેહ નહીં હું આત્મા છું, હું દેહ નહીં હું આત્મા છું, એ ઘૂંટવાનું. એના માટે હજારો ક્રિયા હજારો શાસ્ત્ર બતાવ્યા છે. પણ મારા માટે કઈ ક્રિયા એપ્રોપ્રિએટ છે, મારા માટે કયું શાસ્ત્ર એપ્રોપ્રિએટ છે એ કેવી રીતે ખબર પડે? એક પણ હવે ચાલો એક વાત આપણે જલ્દી આગળ જઈએ કે આપણું આ અત્યંત દુર્લભ યોગ બન્યું છે, અનંત કાળે આવો યોગ બન્યો વાત આપણે કરી, અને આજે પણ આપણું મરણ થઈ શકે છે. મરણનો વિચાર બરાબર જો ભાષે કે આજે મારું મરણ થઈ શકે છે, કંઈક એવું એમ એનાઉન્સમેન્ટ થઈ જાય કે ભાઈ આ માયામીમાં ધરતીકંપ થવાનું છે, જલ્દી માયામી ખાલી કરી નાખો. આપણે બધા જ એક કલાક પછી માયામીમાં ધરતીકંપ થવાનું છે, તો આપણે બધા નીકળીએ ગાડીમાં, બધા તૈયાર થઈને બધા ફટાફટ. પણ આપણે હજી તો અહીંયાથી આપણા ગેટની બહાર પહોંચીએ ત્યાં તો એટલો બધો ટ્રાફિક જામ છે, આપણી ગાડી હાલતી જ નથી બરાબર. હવે 10 જ મિનિટ રહી, 10 મિનિટ બાકી રહે ત્યારે આપણી હાલત શું થાય, ત્યારે શું કરીએ આપણે? હવે 10 જ મિનિટની અંદર ધરતીકંપ થવાનો છે અને પાક્કું એનાઉન્સમેન્ટ છે, અને આપણી ગાડી હલે એવું કોઈ ચાન્સ જ નથી, ચારે બાજુ ટ્રાફિક જામ છે. તો પછી આપણે શું કરીએ? પણ ગાડીમાંથી નીકળીને જશો ક્યાં? આગળ ટ્રાફિક જામ છે એટલે આપણો ધરતીકંપમાં ફસાઈ જ જવાનું છે, તો શું કરીએ આપણે? મરી જ જવાનું છું એમ લાગે તો શું કરે? હવે બચવા એવો ચાલે એટલું કદાચ કહીએ ભગવાન મારી ગાડીને ઉઠાવીને જરા જલ્દી તો ક્યાંક બહાર મૂકીને મને બતાવી દે, આ બધાને જે થાવ એ થાવ, પણ મને કાઢી દે, એવું કંઈક થાય. પણ હવે એ તો બને નહીં, એટલે આપણે શું કરીએ? એટલે કે નૌકાર મંત્ર ભૂલીએ, બરાબર છે? આપણે બધા શું ભણવા માંડીએ ભાઈ, હવે નૌકાર યાદ આવી જાય કે નહીં? એટલે આપણે નૌકાર પળ યાદ રાખી શકીએ એમ છે, પણ આપણને મરણ માથે છે ને એ ભાનમાં નથી રહેતું. આપણો પ્રમાદ છે, આપણે પ્રમાદ કરીએ છીએ, કારણ કે મારે એક ક્ષણ પછી મરણ હોઈ શકે એ આપણે ભૂલી જઈએ છીએ. એટલે આ ઉદાસીનતા લાવવાનો એક બીજો ઉપાય શું છે? માથે મરણ છે એને સંભાળ્યા કરો. કે માથે મરણ છે, મરણ છે ભાઈ, આજે મારું મરણ હોઈ શકે, તો આપણને સંસારના કોઈ કામમાં રસ આવશે? ચાલો પાર્ટીમાં જઈએ, ઓલાય બોલાય, આ બનાવીએ તે બનાવીએ, ભાઈ મારે આજે જવાનું છે, અને આપણે ભૂલી જઈએ છીએ. જયારે મહાપુરુષોને કેમ પુરુષાર્થ જાગે છે? કૃપાલ 702 માં પત્રમાં કહ્યું, વિચારવાન પુરુષો વિચારવાન પુરુષો તો કૈવલ્ય દશા થતાં સુધી મૃત્યુને નિત્ય સમીપત સમજીને પ્રવર્તે છે. એ ક્ષણ પછી મારું મરણ છે એમ સંભાળ્યા કરે છે. એટલે મહાપુરુષોને સંસારમાં રસ આવતો નથી. આપણને રસ કેમ આવે છે? હજી તો આપણે એ જુવાન છે, મરણ આપણું હજી થવાનું જ નથી. આ તો થોડા વાઘ ઘોડા થયા છે પણ એ કાળા કરી શકાય છે, બહુ થાય તો વીક પણ પહેરી શકાય છે, દાંત પણ નવા નખાય છે, કાનમાં પણ મશીન પહેરાય છે. એટલે આપણે તો નવ જુવાન જ છે. 80 વર્ષ થાય તો પણ હજી તો આપણે નવ જુવાનની જેમ કરીએ છીએ. એવું ભાન નથી આવતું કે હવે આજે તો ભાવ હવે બોનસ છે મારો, હવે મારે આ ભગવાન પહેલાના જમાનામાં રાજા મહારાજા હોય ને એક વાર ઘોડો દેખે કે ભાઈ મરણ માથે છે ને નીકળી જાય કે ભાઈ આમાં રહેવા જેવું નથી. ને આપણી મોદશા એટલી અદભુત છે કે આપણે આટલું બધું નિમિત્તો બની જાય, એક્સિડન્ટ થઈ જાય પછી ગયો તો પાછું હજી એની એજ કે ના હજી આપણે તું આજ. એટલે ખબર નથી આ મોની ભયંકર આપણા પર આવરણ છે. એક તો આ વાત કરી, હવે ધરતીકંપની આપણે વાત કરતા હતા અને નૌકાર મંત્ર શરૂ થઈ ગયો. આપણે બધા જ નૌકાર મંત્ર બોલવા માંડીએ હમણાં હમણાં તો આપણને બધાને એક સરખો લાભ થાય કે જુદો જુદો લાભ થાય? કારણ કે બધાના ભાવ પ્રમાણે બરાબર છે. એટલે નૌકાર મંત્ર તો શ્રેષ્ઠ મંત્ર છે પણ આપણે બધા સાથે બોલવા છતાં આપણે બધાને લાભ જુદો જુદો થાય છે. એટલે નૌકાર મંત્ર બોલાવીને ભગવાન શું ભાવ કરવા માંગે છે એ સમજવા. આપણે આપણી મેળે ભાવ કરીએ છીએ સારું છે, પણ નૌકાર મંત્ર શ્રેષ્ઠ મંત્ર છે. પણ નૌકાર મંત્ર બોલીને જે ભાવ કરે છે ને એ પ્રમાણે ફળ થવાનું છે. તો પછી આપણે કેવા ભાવ કરવા જોઈએ જાણવું જોઈએ કે નહીં? કે આપણે જાપ જ વધારે કરીએ પણ આપણે એ જાણવું જોઈએ. અને આપણી મેળે જે ભાવ કરે છે એ તો થોડું પુણ્ય બંધાય, પણ નૌકાર મંત્ર બોલાવીને ભગવાન શું ભાવ કરવા માંગે છે એ ભાવ થાય તો મોક્ષ થાય. નૌકાર મંત્ર સાંભળતા એક સર્પમાંથી ધર્મેન્દ્ર થઈ ગયો અને બે ચાર ભાવમાં કામ પૂરું થઈ જશે. તો આપણે વિચારવું જોઈએ કે નૌકાર મંત્ર બોલાવીને ભગવાન શું ભાવ કરવા માંગે છે. ભગવાન પાર્શ્વનાથે નૌકાર મંત્ર સંભળાવ્યો અને બાજુમાં કમઠ વગેરે બધા મનુષ્યો પણ ઉભા હતા અને સર્પ બળી રહ્યો છે, થોડા જ મિનિટોમાં આયુષ પૂરું થઈ જાય, પણ સર્પે ભાવ બરાબર કર્યા તો એ દેવની ઇન્દ્ર થઈ ગયો. ભયંકર ક્રોધી ભયંકર હિંસા કરનારો હોવા છતાં એને અંત સમયે કઈક ભાવ બરાબર કર્યા નૌકાર મંત્ર બોલીને. તો એ સાંભળતા તો એનું ખરેખર સમાધિ મરણ થયું કહેવાય અને એટલે એને બે ચાર ભાવમાં કામ પૂરું થાય. તો આપણે એ જાણવું જોઈએ કે નહીં કે ભગવાન મહાવીર સ્વામીએ આપણને નૌકાર મંત્ર આપ્યો અને નૌકાર મંત્ર બોલાવીને ભગવાન શું ભાવ કરવા માંગે છે એ ભાવ આપણે જાણવા જોઈએ કે નહીં? જાણવા જોઈએ તો જ આપણું મોક્ષનું કારણ થશે, અને ન જાણ્યા તો આપણું અનંત જન્મ મરણ થાય. કારણ કે થોડું પુણ્ય બાંધ્યું હશે તો એક બે ભાવ સારા મળશે પણ આપણું ચક્કર મટે નહીં. તો હવે આપણે એક આ એક્ઝામ્પલ લીધું છે નૌકાર મંત્ર. તો નૌકાર મંત્ર બોલાવીને ભગવાન શું ભાવ કરવા માંગે છે અત્યારે આપણને કેવી રીતે ખબર પડે? નૌકાર મંત્ર પર મોટા મોટા બુક્સ ગ્રંથો ઘણા છે પણ આપણે બધું વાંચીએ અને એનો મર્મ સમજીએ અને શું ભાવ કરવાના છે એ સમજવાનું એટલું મુશ્કેલ કામ છે. તો નૌકાર મંત્ર બોલાવીને ભગવાન શું ભાવ કરવા માંગે છે એ સમજવા જોઈએ ને તો આપણને કેવી રીતે ખબર પડે? તમને ખબર હોય તો કયો, આપણે એ દિવસે વાત થયેલી પણ એ યાદ ન હોય તો કયો, યાદ હોય લગભગ યાદ નહીં હોય. આપણે એ દિવસે સિદ્ધાર્થભાઈના ઘરે પણ રાતના સત્સંગમાં થોડી વાત કરી હતી પણ એ યાદ રહેવું મુશ્કેલ બનશે, ભલે સહેલું છે છતાં. કારણ કે આ મોહની ક્રમનો આપણા ઉપર પ્રભાવ એટલો બધો છે કે કોઈએ ગાળ ભાંડી હોય ને તો 5 વર્ષ પછી પણ એની સિક્વન્સ યાદ હોય, અથવા તો આવતા ભાવે પણ યાદ રાખે કે એના દિવસે કયું શું કયું. પણ આ જે ભગવાનનું વચન હોય કે જે આપણું અનંત જન્મ મટાડે એ યાદ ન રહે એવું છે, એ ભૂલાઈ જ જાય, એટલા ફરી ફરી રિવાઇઝ કરવું પડે. તો કોઈને કેવું હોય તો કયો, અમે જો આ ન ખબર પડી કે નૌકાર મંત્ર બોલાવીને ભગવાન શું ભાવ કરવા માંગે છે અને આપણે નૌકાર મંત્ર કરોડ વાર બોલી દઈએ સારું છે, નૌકાર મંત્ર બોલે સારું છે, નહીં બોલવા એમ કેવું નથી. પણ નૌકાર મંત્ર બોલાવીને ભગવાન શું ભાવ કરવા માંગે છે એ આપણે સમજીએ. બાકી સામાન્ય અર્થ તો આપણે બધા સમજીએ છીએ કે લોકમાં રહેલા સર્વપંચ પરમેશ્વરી ભગવંતને મારા નમસ્કાર થાવ, એવો ભાવ સામાન્ય આપણે સમજાય છે. પણ એ શર્તને તો આ બધું થોડું સમજાય, શર્તે શું ભાવ કર્યા છે, એવા ભાવ છે એટલે એટલા ઇઝી છે, પણ એ સમજવા બહુ જરૂરી છે. અને એ આપણને ન સમજાય તો અનંત જન્મ મરણ છે. બરાબર છે આટલી વાત? હવે કોઈને આ ખરો અર્થ ખબર હોય તો કયો કે આ ભાવ અમે કરીએ ને તો અમારું કામ થઈ જાય. જે સિદ્ધાર્થભાઈને તે ન આવ્યા હોય ને પહેલો ચાન્સ, પછી જો ભૂલી ગયા હોય તો બોલો બિચારે. અમે પરમદિવસે રાતના સત્સંગ કરેલો ને ત્યારે થોડી વાત કરેલી. ઠીક છે, આપણે આગળ જઈએ, ટાઈમ શોર્ટ છે જરા. એટલે હું એમ સમજી છું કે નથી ખબર. નથી ખબર એનો અર્થ શું થયો કે આજે આપણે બે છૂટી જાય અને આપણે નૌકાર મંત્રનો જાપ પણ કરતા હોઈએ, કોઈ આપણને સંભળાવતું હોય, આપણે બોલતા પણ હોઈએ, પણ એક બે બહુ સારા મળે, પણ અનંત જન્મ મરણ આપણા માટે ઉભા રહે, પુણ્યબંધ થાય થોડું. અર્થાત એનો અર્થ શું થયો કે આપણે અત્યાર સુધી ધર્મને નામે જે કાંઈ વાંચ્યું છે, કર્યું છે, જપ તપ ભક્તિ વગેરે વગેરે, એ આપણને અત્યારે નૌકાર મંત્ર બોલતા છતાં અનંત જન્મ મરણથી અટકાવી નહીં શકે. બરાબર છે આટલી વાત? એનો અર્થ શું થયો કે આપણે અત્યારે ધર્મની બાબતમાં કંઈ જાણતા નથી, એમ કહેવાય કે નહીં? કારણ કે આપણા અનંત જન્મ મરણ થવાનું, ભલે તમે જે કંઈ કરો છો પુણ્ય બંધાયું છે એને લઈને એક બે ભાવ મળશે સારા, પણ અનંત જન્મ મરણથી છૂટાશે નહીં. તો આટલી વાત પરથી આપણને એમ થવું જોઈએ, જો આમ પહેલેથી સીધું કીધું હોય કે ભાઈ તમે કાંઈ જાણતા નથી તો કે ના ના, શું તમે જ જાણો છો, એટલે આટલું જરા ગુમાવીને કહેવું પડે છે કે ભાઈ આપણે કંઈ જ જાણતા નથી, બિલકુલ બાગા છીએ, આપણે અનંતવાર બધું કર્યું છે ને ખરેખર કંઈ ખબર જ નથી. કારણ કે આપણને શું કરવું જોઈએ, ડોક્ટર પાસે જઈએ ત્યારે આપણે આપણી મેળે ડોક્ટર ન હોય તો કોઈ પણ દવા લઈ લઈએ કે આ રંગ સારો લાગે છે, સુગંધ સારી લાગે છે અને સ્વાદ સારો છે એમ કરીને લઈ લઈએ, ત્યાં આપણે કેટલી બધી રાહ જોઈએ કે ભાઈ ડોક્ટરને આવવા દો, ડોક્ટર ચેક કરે, એ ડિસાઈડ કરે આપણો રોગ એલર્જી અને પછી જે આપે દવા એ જ લેવા દે, ત્યાં આપણે સાવધાન રહે છે. પણ અહીંયા ધર્મની વાતમાં આપણને જે સારું લાગે ચાલો આ સારું છે ને ચાલુ થઈ જઈએ, અથવા જે કોઈ દેખાયા કંઈક બહારથી ત્યાં આપણે ઝૂકી જઈએ છીએ. પણ ખરેખર બહુ મોટું જોખમ છે, ડોક્ટર રોંગ મળી ગયા તો એક જ ભાવનું મરણ છે, પણ ગુરુ રોંગ મળી ગયા, ધર્મ રોંગ મળી ગયો તો આપણા અનંત જન્મ મરણ છે એ ભૂલી જઈએ છીએ. અર્થાત હવે આપણને પાછી વાતમાં, તો અત્યારે કોણ સમજાવે આપણને કે નૌકાર મંત્ર બોલીને શું કરવું? હવે મહાવીર ભગવાન આવે તો એ સમજાવી શકે, અહીંયા મહાવીર ભગવાન આવે તો સમજાવી શકે, અથવા આપણે સિમંદર સ્વામી પાસે જઈએ તો આપણને સમજાવ. સોરી, મોક્ષનું લક્ષ્ય રાખીએ છીએ એ તો બધા ધર્મને નામે જે કઈ કરે છે મોક્ષ માટે કરે છે, પણ હું શું કઉ છું સાથે શર્તનું દ્રષ્ટાંત ધ્યાનમાં રાખવાનું કે શર્તને ખબર પડી જવા જોઈએ, શર્ત ભાવ કરી શકે ને એ ભાવ કરવાના છે. એટલે શર્તને મોક્ષ ને આત્માને કાંઈ ખબર પડતી નથી, એને એટલા સિમ્પલ ભાવ છે અને આપણને ખબર નથી પડતા. એટલે ખ્યાલ આવ્યો ને? હા, છૂટવું છે એ ભાવ છે, પણ એ તો બધાને એમ કરવું. ના ના, એ બરાબર છે. શું કેવું તમારે? વૈસે હમારે મન મેં અભી જો બાત બતાઈ તો હમકો ધ્યાન મેં આતા હૈ અભી કે ભાઈ મેં કુછ નહીં જાનતા હું, લેકિન અભી મેં પહેલે સે બોલતા કે આપ લોગ કુછ નહીં જાનતે તો એસા હોતા હૈ, તો મેં કુછ નહીં જાનતા ઉસકા મીનિંગ ક્યા? નહીં નહીં, મેં કુછ નહીં જાનતા ઉસકા મીનિંગ યે હૈ કે, બરાબર હૈ આપકી બાત, કે મેં કુછ નહીં જાનતા હું તો મેં યે જો પઢ રહા હું ના નૌકાર મંત્ર ઉસકા આશય ક્યા હૈ, ઉસકા વિચાર કરને કા બહોત હમારે મન મેં ઉત્સાહ આના છે. હમકો નૌકાર મંત્ર બોલતે સમય હમારે દિલ મેં અથવા કોઈ ભી કૃપા લેકે નાની પુરુષકે વચન પડતે હૈ ના, મેં સમજ ગયા એસા હો જાતા હૈ, મુજે આ ગયા ઇસકા અર્થ યે હૈ, ઓર ઉસકા મરમ સમજને કી ઇંતેજારી નહીં હૈ, इंतजारी ये क्या बताता है कि हम जानते हैं हमारा तो कल्याण हो जाएगा, आराम से नींद आ जाती है कहीं, और बातें करते हैं खाता पीते हैं, उसका मतलब क्या है? हमको अनंत जन्म होगा ऐसा कोई भय नहीं है। लेकिन अभी जो मैं बताया ना कि धरती कम होने वाला है और हमारा 5 मिनट बाकी है, उस समय क्या हालत होगा, ऐसा फीलिंग अभी होना चाहिए। अगर जिसको मैं कुछ नहीं जानता और मैं क्या हाल होगा, ऐसा उसका मीनिंग ऐसा आना चाहिए। हाँ, इसलिए ये बात आवश्यक है। इसलिए कहवानो मतलब शू है, थोड़ी बोलो धीमे धीमे नजीक आवता जाओ तो बात बराबर छे। पण ए आपने तो बोलिए छे, पण शरणे जवानू केवी रीते थाय तमे एमने पण बतायू, एवुं ज भाव एमने पण कह्यो। पण हवे अत्यारे महावीर भगवान आवी न सके अने आपणे श्रीमंदर स्वामी पासे जई न सके, तो अत्यारे मने आ नौकार मंत्र बोलीने शु भाव करवाना छे? यथार्थ हमसे कुछ भी रिस्क नहीं चलता है, 100% परफेक्ट भाव होना चाहिए। जो भाव करूंगा और बराबर भाव किया तो अनंत जन्म मिटने वाला है, मैक्सिमम 15 भाव, और मैं भाव बराबर नहीं किया तो अनंत जन्म है। इसलिए वो भाव को बराबर हमारे हृदय में रहना चाहिए। हम बोल दिया कि चलो समर्पण भाव, लेकिन समर्पण भाव आएगा कैसे? आपने बोल दिया शरण भाव, बात साची से थोड़ी होने और से बात बराबर से आपने बोलिए पण छे, चत्तारी शरणम पवज्जामी, अहियंते शरणम पवज्जामी, सिद्धे शरणम पवज्जामी, साहू शरणम पवज्जामी, पण ए शरण भाव आवो जोईए। हाँ, ये तो सर्त ने समझाए साथे सर्त ने साथे टेली मारो, कारण के जे बाड़ा भोड़ा जीवो छे ने ए कई बहु समझी नहीं सकता, पण एवानुं काम थाय छे। हाँ, એટલે ધીમે ધીમે આપણે વાત આવશે, હવે તમે થોડા થોડા નજીક આવતા જાઓ છો, પણ આપણે એનો ભાવ સમજવા માટે આ ખુફાવ જે 6 વાક્યો આપ્યા છે પાછળના, કે આપણને ભાવ સ્પર્શાય એટલે આ વાક્યોનું કેટલું મહત્વ છે એ આપણા મગજમાં આવવું જોઈએ। કૃપાવદે શું કરવામાં આવે છે આપણી કલ્પનામાં નથી, અને કૃપાવદે એટલું કે છે કે સર્વકાળ એ જ કહેવા માટે જીવવા ઈચ્છનાર રાયચંદી વંદના, અધિક શું કહેવું, આજે ગમે તો કાલે, ગમે તો લાખ વર્ષ, ગમે તેથી મોડે અથવા વહેલે, એ જ સુજે, એ જ પ્રાપ્ત થયે, છૂટકો છે। આ કેટલું મહત્વનું વાક્ય છે, આ પરમ કૃપાવની અનંતી કરુણા છે। એમને કઈ પોતાને પૂજાવું નથી, પણ આપણને બતાવીને તો ખબર પડે એમ નથી, એવા અનંતાનુબંધી માન કષાય એટલો બધો ભરપૂર છે। એટલે હું જાણું છું, સમજું છું, રોમ રોમમાં છે, એટલે જરાક આપણને કોઈ કે બદમાશ છે તો શું થાય, કઈ થાય કે ન થાય, તરત જ અંદર એને હું નહીં તો ડબલ બદમાશ છે એવું કઈ ના દોષ કાઢીને બતાવી દે, એવી આપણી દશા છે। એટલે આપણામાં આપણને આપણો દોષ બતાવો એટલે બહુ ડેન્જરસ કામ છે આ વક્ર ને જળ જીવોને, છતાં કૃપાવ દેવે અનંતી કરુણાથી એવા વાક્યો મૂક્યા, અને જૈન હોય કે અજૈન હોય કોઈ પણ જીવનું કામ થઈ જાય એવી રીતે અકાટ્ય વાણી આપી છે। આ કોઈ વાણી મળે નહીં, શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે એવું જેનું કથન છે, અને એ વાત ઉપર વિચારણા થવી કેટલું પુણ્ય ચડ્યું છે। એટલે હું એમ નથી કહેતો કે હું વાંચું છું એટલે, પણ આ પત્ર વંચાય છે કેટલું મહાભાગ્ય છે કે આ વચન આપણે આવી રીતે વિચારી રહ્યા છે, જેથી આપણા મનમાં એવું થવા માંડશે કે ભાઈ ખરેખર ધર્મ જાણ્યો નથી, એમ થવા માંડવું જોઈએ, એ મોક્ષની નજીક આવવાનું છે। હું ડાયો છું એમ કરીને કોઈ મોક્ષે ગયા નથી, હું ડાયો નથી એ જેને થયું છે ને એ મોક્ષે ગયા, માન ન હોત તો અહીં જ મોક્ષ હોત એમ કૃપાવદે કહ્યું। હવે આપણને વધારે સ્પષ્ટ થાય, એટલે કે મહાવીર ભગવાન આવી ન શકે ને શ્રીમંદર સ્વામી પાસે આપણે જઈ ન શકીએ, એટલે અત્યારે મહાવીર ભગવાનનો અનંત ઉપકાર છે, એમાં આપણે કઈ મધ્ય જ નથી, પણ મહાવીર ભગવાન આજે મને તારી શકતા નથી। આપણે આજે મને બહુ મળ્યો છે, અને આપણે સમાધિ મન કરીએ તો આપણા આનંદ જન્મ ટળે, પણ મહાવીર ભગવાન આવીને આપણને સમજાવી શકતા નથી। તો જે વ્યક્તિ આપણને આ સમજાવે એનો ઉપકાર કેટલો, આપણા આનંદ જન્મ ટાળી દે। જો આપણને આ બરાબર સમજાઈ જાય કે ભગવાનને શું ભાવ કરાવવા છે, તો આપણા આનંદ જન્મ ટળી જાય, તો એનો ઉપકાર કેટલો, તો મહાવીર ભગવાન કરતા પણ એનો ઉપકાર વિશેષ છે, એ સમજાવવું જોઈએ આપણને। શા માટે આ કૃપાવદીનું ચિત્ર પણ લઈ રાખ્યું છે, કારણ કે મહાવીર ભગવાન છે, પણ મહાવીર ભગવાનને હજારો શાસ્ત્ર ને હજારો ક્રિયા કરાવીને શું કરાવવું છે ને તારે શું કરવું જોઈએ ને તારે શું ભાવ કરવા જોઈએ એ કૃપાદેવ વગર ખબર પડે એમ નથી. એટલે કૃપાદેવ નો ઉપકાર વધારે છે. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જે ઉપકાર એવો લક્ષ થયા વિના ઉગે ન આત્મવિચાર, આત્મવિચાર જાગે જ નહીં. કે એટલે આપણને આ મહાવીર ભગવાન આવી ન શકે, સિમંદર સ્વામી પાસે જઈ ન શકે એટલે કોણ સમજાવશે? તો સાચા ગુરુ સમજાવશે. સાચા ગુરુ સિવાય આપણું કલ્યાણ થાય નહીં. આટલી વાત મગજમાં બરાબર ફિટ થવી જોઈએ. પહેલી બરાબર છે આટલી વાત કે આપણું કલ્યાણ અત્યારે સાચા ગુરુ મળે તો જ થાય. એટલે સાચા ગુરુની બદલે આપણે કોઈને ગુરુ માની લીધા, અને જો એ સાચા ન હોય ને એ જે મરમ કંઈક બતાવીને આપણે કંઈક ઠગાઈ જઈએ તો અનંત જન્મરણનું રિસ્ક છે. કેટલું બધું સંભાળ લેવી જોઈએ આપણે બધાએ આ જગાએ. એટલે આપણે જય વિરાય સૂત્રમાં પણ ભગવાન પાસે હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ કે શુભો ગુરુ જોગો તબ્બર્ણ સેવા આભો મખંડા. ભગવાન પાસે આ પ્રાર્થના કરવાની કે પ્રભુ મને સદગુરુનો જોગ થાવ અને એમના વચનની સેવા ભવો ભવ જ્યાં સુધી મોક્ષે ન જાઉં ત્યાં સુધી મને સાચા ગુરુનો જોગ થાવ ને એમના વચનની સેવા. એટલે ભગવાનનું વચન કંઈ પણ હોય શાસ્ત્રમાં કે લોકો શું કહેતા હોય, આપણા બાપ દાદા શું કહેતા હોય, પણ સદગુરુએ શું કહ્યું છે એ વચનની સેવા કરો. એ વચનનું સેવન કરશો તો અવશ્ય કલ્યાણનું કારણ થશે એમ આપણે ભાવના કરીએ છીએ. કારણ કે આપણી શું એલર્જી છે, આપણા કેવા કર્મ છે, આપણને કેવી રીતે મિથ્યાત્વ મળશે અને શંકિત થશે એ સદગુરુ જ જાણે છે, આપણને ખબર નથી. અને ભગવાનને શું કરાવવું છે એ પણ સદગુરુ જાણે છે. એટલા માટે આપણે ખાસ સામાયિક કરે, પ્રતિક્રમણ કરીએ તો પણ સ્થાપનાજી મૂકીએ, અને સ્થાપનાજી મૂકી ગુરુની સ્થાપના કરીએ છીએ અને એમની આજ્ઞા અનુસાર કંઈ પણ ધર્મની આરાધના કરીએ છીએ. એટલે આપણને આ સદગુરુનો ખરેખર ઉપકાર સમજાવવો જોઈએ. પણ આપણે ક્રિયારૂપ થઈ જાય છે પણ એનો ભાવ શું છે એ ખ્યાલમાં આવતો નથી. એટલા માટે ઠેકાણે ઠેકાણે આપણને આવું હવે મહાત્મ્ય આવવું જોઈએ કે મને સાચા ગુરુનો જોગ થાવ. એટલે જય વિરાયની એવી ભાવના કરી અને જાણ્યા જાણે થોડા એવા ભાવ કર્યા છે એટલે આજે પરમ કૃપાદેવ અનાર્ય ભૂમિમાં પણ નતા હોય ને તો તમે એને ખેંચીને લઈ આવ્યા કે ના અમે તમને છોડશું નહીં. તમે ભલે અમને છોડો પણ અમે તમને છોડવાના નથી. એટલે કૃપાદેવને આ અહીંયા આવવું પડ્યું. બાકી આવે નહીં, કૃપાદેવ તો આવા માગતા જ નથી કે એની આ તો બહુ મુશ્કેલ કામ છે. પણ આપણા ભાવ જે કેટલાક અહીંયાના પુણ્યશાળી જીવો છે એના નિમિત્તે આ કૃપાદેવ અહીંયા આવી ગયા છે. એટલે આટલી વાત પરથી સમજાવવું જોઈએ કે આપણને ધર્મની વાતમાં કાંઈ જ ખબર નથી. એ નૌકાર મંત્ર બોલાવીને ભગવાનને શું ભાવ કરાવવા છે એ ભાવ સદગુરુ મળે તો ખબર પડે, અને સદગુરુ બતાવે એ પ્રમાણે ભાવ કરશું ત્યારે આપણું કલ્યાણ થવાનું છે. તો આપણું સમાધિમન થાય અને તો 15 ભાવની અંદર કામ પૂરું થાય. આટલી વાત શા માટે કરી કે આપણું આ બીજું વાક્ય હવે આગળ આવે છે, નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવો, અને પછી શું આવે છે, સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું. આ સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું, એ બીજેથી તો તમે અમને ઉદાસીન કર્યા, બીજે બધેથી પ્રેમ ઉઠાવી દો, હવે લાવવો ક્યાં? તો કે તારે પ્રેમ લાવવો પડશે સદગુરુ પ્રત્યે. શા માટે? અત્યારે વાત સમજાઈ ગઈ ને કે ભગવાન મહાવીર સ્વામીનો ઉપકાર તો છે જ, પણ સદગુરુનો ઉપકાર સૌથી વધારે છે. આપણે દરિયામાં ડૂબતા હોય અને કોણ જે વ્યક્તિ આપણને બચાવે એનો ઉપકાર આપણને સૌથી વધારે લાગે. બીજા દુનિયામાં ઘણા ઓલિમ્પિક ચેમ્પિયનો હોય કે બીજા હોય, પણ આપણને એનો ઉપકાર નહીં લાગે. જે ડોક્ટરે આપણી ટ્રીટમેન્ટ કરીને આપણને રાત દિવસ સેવા કરીને ઉભો કર્યો એનો ઉપકાર લાગે. જે ટીચરે આપણને ભણાવ્યું હોય એનો ઉપકાર લાગે. પછી ટીચર કોની પાસે શીખ્યો ને આ દવાની શોધ કોને કરીને એનો ઉપકાર આપણને નહીં લાગે, પણ આ વ્યક્તિએ મારી સેવા કરી એનો ઉપકાર લાગે. એવી રીતે ધર્મની બાબતમાં પણ આ કાળમાં આપણા માટે આ પરમ કૃપાદેવે યથાર્થ આરાધના બતાવી અને એ આપણા ધ્યાનમાં આવી જોઈએ. એટલે આટલી વાત આપણે કરી. એટલે આટલી વાત સમજાતું હશે કે સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું એ કેટલું મહત્વનું વાક્ય છે. એટલે સમર્પણ ભાવ કે ભક્તિભાવ, શરણ ભાવ, આશ્રય ભાવ એકાર્થવાચી છે, પણ એના ત્રણ ફેક્ટર સમજાવવા જોઈએ. કયા કયા ત્રણ ફેક્ટર કોઈ કહી શકશે? એટલે કે ત્રણ એના અંશ છે. જેમ આપણે ઓલી મીઠાઈ બનાવવાની વાત કરી હતી ને, એ ના આવડે તો શું કરવાનું? પછી છેલ્લે આપણે શું નક્કી કર્યું? મને મીઠાઈ બનાવતા આવડતી નથી, મારે આજે મીઠાઈ બનાવવી જ છે અને આ મીઠાઈ બનાવવામાં નિષ્ણાત છે, એમ આપણે ત્રણ વાત કરી. આ એને શરણાઈ ગયો કહેવાય કે ભાઈ મને ખબર નથી પડતી, હું આ મીઠાઈ બનાવનારને શરણે જાઉં. એ કે ભાઈ હવે હમણાં આ નાખ ને હવે આમ નાખ ને આમ હલાવો, એમ જ હલાવવાનું ને એમ જ કરવાનું, એમ હોય બીજું કઈ કરીએ? એમ ડોક્ટરને શરણે ગયા પછી આપણે શું કરીએ? આપણને એમ કહે કે આ નહીં, આ દવા આપણને આ તો અમારા ઘરમાં જ છે, નકામી નવી શું કામ લેવાનું છે? એવું આપણે કોઈ આર્ગ્યુમેન્ટ કરીએ છીએ તો કે તાજે કલર કર, પણ શું કામ મારી પાસે આવે, એમ જ કહીને રવાના કરી દે. એટલે ત્યાં આગળ આપણે આપણને કંઈ કરતા નથી, ત્યારે એ શરણે આવ્યું કહેવાય. જયારે ધર્મવાદમાં આપણને જે સારું લાગે, જે કંઈ ગમે, કંઈ પણ આપણે એવી રીતે કરવા માંગીએ છીએ, એ જોખમ સમજતા નથી કે અહીંયા મારા માટે અનંત જન્મનું રિસ્ક છે. હવે કોઈને તમને અમુક અમુક શંકાઓ કદાચ થવા માંડી હશે. પહેલું તો એક થવું જોઈએ, આ જરા ખુલાસો કરવો જોઈએ કહું છું, એટલે કે સદગુરુનું લક્ષણ શું, એ ઓળખાય કેવી રીતે? તમે કૃપાવદીને માનવાનું કયો, પણ અમે અમને તો હજી કેવી રીતે ઓળખાય? અમે તો આમ માનીએ છીએ ને, અમે તો અહીંયા માનીએ છીએ ને, અમે તો અહીંયા માનીએ છીએ. આ પણ સ્પષ્ટતાઈ કરવી જરૂરી છે. એટલે ભગવાને જે કહ્યું છે એ 100% સાચું છે, એમાં કંઈ ફરક નથી. અને કૃપાવદેવ કે જ્ઞાની પુરુષ હોય એને વાતને આશ્રયને ઉપસાવે. જે મહાવીર ભગવાનને કેવું છે એનું તો એક અંશ પણ જુદું આ પરમ કૃપાવદેવ કહેતા નથી. પરમ કૃપાવદેવ એ જ વાત કે છે, પણ આપણા જેવા બાળજીવોને જલ્દીથી મોક્ષ માર્ગે ચડી જાય, ટૂંકા આયુષ્યમાં એનું કામ થઈ જાય એવી રીતે એમણે મૂક્યું છે. એટલે ખરેખર આપણા માટે પરમ ઉપકાર કર્યો છે. એટલે આપણને શાસ્ત્રમાં માર્ગ કયો છે? શાસ્ત્રમાં માર્ગ કયો છે પણ મરમ કયો નથી. એટલે હમણાં એ સમજાતો હશે, નૌકાળ મંત્ર ગણવું જોઈએ, બધા શાસ્ત્રમાં કહ્યું છે, શ્રેષ્ઠ મંત્ર છે, પણ મરમ શું? એટલે કે નૌકાળ મંત્ર બોલાવીને ભાવ શું કરવો એ સત્પુરુષ પાસે છે. શાસ્ત્રમાં માર્ગ કયો છે પણ મર્મ તો સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે, એટલે ત્યાંથી મળે. એટલે અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાને મેળે જ્ઞાન પામે નહીં, અને જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામી જાય. એક વાત આપણે થઈ હતી ત્યારે સિદ્ધાર્થભાઈના ઘરે બાહુબલીજીનું દ્રષ્ટાંત લીધું હતું. બાહુબલીજી એક વર્ષ સુધી આકરું તપ કર્યું, પણ કેવું તપ, અજબ ગજબ તપ કર્યું, પણ પોતાની મેળે કામ થયું નહીં. અને ઋષભ પ્રભુએ પ્રેરેલી બ્રાહ્મી સુંદરી આવી અને એને શું બોલવું જોઈએ, શું કરવું જોઈએ, નૌકાર મંત્ર સંભળાવવો જોઈએ, ભક્તામર સંભળાવવું જોઈએ, શું સંભળાવવું જોઈએ, ઋષભ પ્રભુએ શું કર્યું? બીરા મારા હાથી ઉપરથી નીચે ઉતરો, આટલું વાક્ય કહેવાનું છે. એટલે શાસ્ત્રમાં નથી ને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે એવું જેનું કથન હોય છે. એ પુરુષે આવું વચન કહ્યું ને એમાંથી તમને બધાને ખબર છે કે એને પછી નમસ્કાર કરવા પગ ઉપાડ્યો અને કેવળ જ્ઞાન થઈ ગયું. હવે કેવળ જ્ઞાન થયું તો કયું શાસ્ત્ર બાકી રહ્યું, કઈ ક્રિયા બાકી રહી? એટલે ગુરુ જે સાચા ગુરુ જે વચન આપે છે ને એ આપણું અવશ્ય કેવળ જ્ઞાન થાય. આપણે ક્યાં અટકીએ છીએ એના ઉપર હોય છે, પણ એને બરાબર વિચારવું જોઈએ. હું સમજી એવું ન કરતા ફરી ફરી વિચારવું અને એ સમજીને આરાધશે તો છેક કેવળ જ્ઞાન સુધી પહોંચાડી દે એવું આ સદગુરુનું વચન હોય છે. પણ સદગુરુ બરાબર મળવા જોઈએ. એટલી વાત આટલી શું કામ કરે કે જે બાહુબલી જેવાને પણ આ અટકે છે. એટલે ગુરુનું વચનનું કેટલું મહાત્મ્ય છે એ સમજાવવું જોઈએ, પણ એનું મહાત્મ્ય જોઈએ, એનું મહાત્મ્ય જોઈએ. અને એનું નામ ભક્તિ છે. એટલે કે પોતે કંઈ જાણતો નથી, મારે છૂટવું જ છે અને આ સદગુરુ સાચા ગુરુ છે એવું ઓળખાણ થાય. ત્રણનો સાથે એ ત્રણ ફેક્ટર કહેવાય મુખ્ય, કે મને કાંઈ જ ખબર નથી ધર્મજાતમાં આ થવું જોઈએ, અને જન્મરણનો ત્રાસ લાગવો જોઈએ, મારે જન્મરણથી છૂટવું જ છે પણ મારી મને રસ્તો ખબર જ નથી. ત્યારે પછી આ સદગુરુને શરણે જાય, ત્યારે શરણ ભાવ ઉત્પન્ન થાય. બાકી જ્યાં સુધી આવું નથી થયું ત્યાં સુધી બોલીએ ખરા કે મને શ્રી સદગુરુએ કહ્યો છે વાણી ગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો, આ બહુ મુશ્કેલ છે. એ રહેવો મુશ્કેલ છે, પણ એ આવવા માટે આપણને જન્મરણનો ત્રાસ લાગવો જોઈએ, છૂટવાની ગરજ જાગે, અને પછી મારી મેળેમાંથી છૂટા એમ નથી, ત્યારે આપણે સાચા ગુરુ કોણ છે એને શરણે. ત્યાં સુધી ગમે ત્યાં જઈશું આપણે, એને જો ખબર નથી પડે ને આ કે ભાઈ મારું અનંત જન્મનું રિસ્ક છે, એટલે ગમે ત્યાં આપણે જતા ડર લાગે નહીં કે ચાલો આ પણ સાંભળીએ, અહીંયા પણ સાંભળીએ. એટલે આ મહેન્દ્રભાઈને મેં આજે જ કહ્યું કે તમે બહુ નસીબદાર છો કે હવે તમારે આટલા બધા જણા તમારી આજુબાજુ આવે છે, પણ તમે ઇન્ટેક બહાર નીકળો છો એટલે કે બીજે ક્યાંય ભટકાઈ નથી જતા. એક પરમ કૃપા પર તમારી દ્રષ્ટિ થઈ, કોઈ મહાભાગ્ય છે. બાકી તો આપણને જુદું જ થઈ જાય. એ વધારે સ્પષ્ટતાઈ આપણે એક બે વસ્તુ કરીએ છીએ કે સદગુરુનું લક્ષણ શું એ બરાબર સમજાવવું જોઈએ. એ પણ આપણે વાત કરી હતી, સદગુરુનું લક્ષણ શું હશે. આ બાહુબલીજી જેવું કોઈ તપ કરતું હોય અત્યારે તો આપણે લાઈનમાં ઉભા રહીએ, દર્શન કરી આવે કે નહીં? આવું તપ કરતો હોય તો આપણે એમ થાય કે ઓહો આ તો મહાતપસ્વી કહેવાય. પણ વૃષભ પ્રભુ કહે છે કાંઈ નથી, ક્યાં ભૂલે છે એને જ ખબર નથી, એવી દશા છે. એટલે આપણને બહારનું ઓળખાણ છે, બાહ્ય પ્રવૃત્તિ કેવી છે, બાહ્ય નિવૃત્તિ કેવી છે એ જોઈને આપણે અંજાઈ લઈએ છીએ. અથવા કંઈક ચમત્કાર બતાવે છે, અથવા વ્યાખ્યાન કેવું આપે છે, મુખપાઠ કેવું છે, કેવા રાગથી ગાય છે, આવું જોઈને આપણે અંજાઈ જઈએ છીએ. પણ સદગુરુનું સાચું લક્ષણ શું તમે આમ જાણો જ છો, કારણ કે કૃપાવદના વચનનો સ્વાધ્યાય કરો જ છો ને આત્મસિદ્ધિમાં બધી વાતો આવતી જ હોય છે. એટલે બોલો છો ખરા, પણ એ વાત ઉપર એટલું ધ્યાન આપવું જોઈએ કે ભાઈ સદગુરુનું સાચું લક્ષણ શું, અને જેને એ ન વાંચ્યું તો પણ સમજાઈ જાય. એટલે વાત કરીએ છીએ કે અત્યારે કેન્સરની હોસ્પિટલમાં કેટલાય કેન્સરથી પીડાય છે પણ આપણને એવું દુઃખ લાગતું નથી, અને આપણે પ્રિય વ્યક્તિને કેન્સર થાય તો દુઃખ લાગે છે. અથવા કોઈનું મરણ થાય, ઘણાના મરણ થાય, આપણે દુઃખ લાગતું નથી, પણ આપણી એક પ્રિય વ્યક્તિનું મરણ થાય તો દુઃખ લાગે છે. દુઃખનું કારણ શું છે? તો કે મોહ છે કે મારાપણું છે, બરાબર છે? એટલે ધર્મ આપણને સુખી કરવા માટે છે. તો ધર્મ એટલે આપણને મોહને લઈને એવું થાય છે એટલે કે આ શરીરમાં પણ કેન્સર થઈ જાય આ શરીરમાં. પણ જો એમ સમજણ હોય કે હું તો આત્મા છું, આ શરીર ધર્મશાળા જેવું છે, તો આપણને શાંતિ રહે કે નહીં? કે જેમ કેન્સરની હોસ્પિટલમાં છે બીજાને છે, એમાં શરીરમાં છે બીજાને છે, તો આપણને શાંતિ રહે કે નહીં? બરાબર છે? એટલે આવી સમજણ છે તો શાંતિ રહે, બરાબર? તો આના ઉપરથી સદગુરુ લક્ષણ સમજાશે. આપણને ખાતા પીતા ઉઠતા બેસતા ઊંઘમાં પણ એમ છે કે હું પુરુષ છું સ્ત્રી છું, એટલે આપણને આ શરીરમાં કેન્સર થાય, પ્રિય વ્યક્તિનું મરણ થાય, કે ધનની હાનિ થાય, કે અપમાન થાય તો દુઃખ લાગે છે. પણ જો આવી સમજણ હોત કે હું તો આત્મા છું, આ શરીરને થાય મને નહીં, તો આપણને શાંતિ રહે. અર્થાત સદગુરુનું લક્ષણ શું હોવું જોઈએ? જેમ આપણને અત્યારે ખાતા પીતા ઉઠતા બેસતા ઊંઘમાં પણ એમ થાય છે કે આ દેહ તે હું છું, એટલે સાતા સાતા અનુસાર રાગદ્વેષ થાય છે. તો સદગુરુને શું થાય છે? ખાતા પીતા ઉઠતા બેસતા ઊંઘમાં પણ હું આત્મા છું એ ભૂલતા નથી. એટલે સદગુરુનું લક્ષણ શું? આ કે જે નિરંતર સાવધાન છે, ખાતા પીતા ઉઠતા બેસતા ગમે તે કરતા હોય પણ એમને અંતરમાં જાગૃતિ રહે છે, અને એવી જાગૃતિ છે એ જ સાચા ગુરુ છે. એને રાગદ્વેષ થાય નહીં, કારણ કે એને નિરંતર આ જાગૃતિ. જે આત્મવિચારે કરીને જાગૃત છે તે મુનિ છે, જે મોહ નિંદ્રામાં સૂતા છે તે અમુનિ છે. સુવર્ણામ સૂત્ર એનું ગુજરાતી અનુવાદ રૂપે કૃપા દેવા આમ કીધું કે જે મોહ નિંદ્રામાં ભલે ઉપરથી ગમે એવું મુનિ પણ ઉપાડ્યું હોય, ગમે એવું ચારિત્ર આપણે નવ ગ્રેવેકમાં જઈ આવ્યા અને ઉપરથી કષાય પણ ઘણા બંધ કર્યા, પણ અભિપ્રાયમાં આ હું દેહ છું અને સંસારમાં સુખ છે, બુદ્ધિ મટી નહીં એટલે અંદરમાં રાગદ્વેષ ચાલુ રહ્યા છે, અને તેથી આપણું અનંત જન્મ મરણ થયું છે. એટલે આવા ગુરુ મળવા જોઈએ કે જેને નિરંતર આવી જાગૃતિ હોય. અને એટલે આનંદજી મહારાજે પણ કહ્યું કે આત્મજ્ઞાની શ્રમણ કહાવે, વાસુપૂજ્ય સ્વામી ભગવાનના સ્તવનમાં આત્મજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્ય લિંગી રહે એટલે વેશધારી છે. અથવા નવપદની પૂજામાં પણ તમે કદાચ નવપદની પૂજા અહીંયા થાય, અર્યન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ દર્શન જ્ઞાન ચારિત્ર ને તપ, એ નવપદની પૂજામાં પણ આપણે ગવાય છે, વાલા અપ્રમત જે નિત્ય રહે નવી હરખે નવી સોચે વલ સાધુ સુધાતે આત્મા સુમુંડે સુલો ચેરે મારો વીર જીને સર ઉપદેશે તમે સાંભળજો ચિત્ત લાઈ રે. મારો વીર પ્રભુ કે છે તમે ધ્યાન લઈને સાંભળજો. યશુમીજી મહારાજે કહ્યું, યશુમીજી મહારાજે શ્રીપાલ રાજાના રાસમાં અને નવપદની પૂજામાં પણ આ વાત મૂકી. એ નવપદની પૂજા એ શ્રીપાલ રાજાના રાસમાંથી લેવામાં આવી છે. એટલે એમાં કીધું કે જે અપ્રમત્ત નિત્ય રહે છે, ખાતા પીતા ઉઠતા બેસતા સાવધાન, કે હું દેહ નથી હું આત્મા છું, એટલે કોઈ કુહાડાથી કાપે કે કોઈ ચંદનથી વિલેપન કરે પૂજા કરે એમને રાગ દ્વેષ થાય નહીં, ના તો બીજાને થાય છે, બાજુવાળાને છે, એવું જ એમને રહ્યા કરે છે. અને મેં જ બાંધેલા કર્મથી આવ્યું છે એટલે એમને નવા રાગ દ્વેષ થતા નથી, એટલે હંમેશા છૂટે. એ ખરું ચારિત્ર છે, એ ખરું મુનિપણું છે. એવા એવા સાચા ગુરુ જોઈએ કે જેને નિરંતર આવી જાગૃત અપ્રમત્ત નિત્ય રહે, નવી હરખે નવી સોચે, હર શોક ન થવા દે, એવો પવિત્ર આત્મા, એવો સાધુ સુધા તે આત્મા, એવો પવિત્ર આત્મા તે સાધુ છે. બાકી મુંડન કરવાથી શું કે લોચ કરવાથી શું, એટલે દીક્ષા નહીં લેવી એમ કેવું નથી, પણ ખરેખરું સાધુ પણ શું છે કે જે અંતરથી આવા જાગૃત છે. આવા સાધુ આપણને મળવા આ કાળમાં બહુ જ મુશ્કેલ છે, એવો અસંભવ નથી કીધું, કારણ કે એક બે ત્રણ વિરલા પુરુષ સંકિત પામે એવો કાળ છે. અને કૃપાવે આ 170માં પત્રમાં પણ અહીંયા કહ્યું કે પ્રકાશક પુરુષ ગૃસ્થાવાસમાં છે, એટલે કૃપાવે પોતાની વાત કરી કે જે માર્ગનો પ્રકાશ કરી શકે એવા પુરુષ ગૃસ્થાવાસમાં છે, બાકીના ગુફામાં છે. બાકીના છે પણ ગુફામાં છે, કારણ કે એને શહેરોમાં આવીને અમેરિકા આવીને કરવું શું છે, કામ શું છે, એ લોકોને એવું કામ નથી. અને કોઈ કોઈ જાણે છે, કોઈ કોઈ જાણે છે, પણ તેટલું યોગબળ નથી કે વ્યક્ત કરીને બીજાને સમજાવી શકે, એવું યોગબળ પણ નથી. કૃપાવદેવમાં આવું જ્ઞાન પણ નિર્મળ હતું અને મોહ પણ એવો મટાડ્યો છે. અદભુત વિતરાકતા અને અદભુત ક્ષમ આ કાળમાં અજાયબી જેવા પુરુષ થાય, અપવાદરૂપ પુરુષ થાય. આવા આ કાળમાં આવા પુરુષ થાય નહીં, અપવાદરૂપ પુરુષ થયા. અને ઠેકાણે ઠેકાણે નાના ગ્રંથમાં પણ સુખચંદ્રાચાર્ય પણ આવું કીધું કે વિરલા પુરુષ આ કાળમાં જ્ઞાન પામે, એક બે ત્રણ એવા, બે ત્રણ એમ. એટલે આપણને આ કાળમાં આપણને આવા જ્ઞાની મળવા બહુ જ મુશ્કેલ છે, એ આપણા મગજમાં સમજાવવું જોઈએ. અને આવા જ્ઞાની વગર છૂટકો નથી. એટલે હવે કોઈને એમ પણ થાય, આજે થોડા ખુલાસા કરી દઉં છું અત્યારે, કારણ કે આ બધી શંકાઓ તમને આગળ પાછળ ઉગશે, આજે નહીં ઉગે તો પછી ઉગશે, કારણ કે તમે જે પરિચયમાં હશો ને ત્યાં આવું આવું થશે. કોઈક એમ કે ભાઈ કૃપાવદેવ તો જ્ઞાની હું માનું છું, પણ જે મહાવીર ભગવાન અત્યારે નથી તો કૃપાવદેવ અત્યારે નથી, તમારે પ્રત્યક્ષ ગુરુ જોઈએ. પ્રત્યક્ષ ગુરુ હોય તો જ કામ થાય, બરાબર છે. આવો પણ પ્રત્યક્ષ તો આપણે બધા છીએ, બધા પ્રત્યક્ષ દેહધારી છીએ કે નહીં, પણ અંદર આત્મજ્ઞાન છે કે નહીં, એને જે કામ થાય. પ્રત્યક્ષ એટલે પ્રત્યક્ષ આત્મજ્ઞાની પુરુષ, એને આત્મા પ્રત્યક્ષ કર્યો છે એવા પુરુષ જોઈએ. એવા પુરુષ વગર આપનું કામ ન થાય. એટલે એવા પુરુષ આ કાળમાં કોઈ કે ભાઈ પ્રત્યક્ષ તો કૃપાવદેવ ક્યાં છે, તો શું જવાબ આપવાનો? એટલે કહી દઉં છું કે પરમ કૃપાવદેવના પરિચયમાં હજારો લોકો આવ્યા અને લગભગ બધાને અહીંયા કૃપાવદેવ વિશે થોડી થોડી માહિતી તો છે, હું સમજુ છું. પણ એમને 7 વર્ષની ઉંમરમાં જાતિ સ્મરણ જ્ઞાન થયેલું અને સાક્ષાત મહાવીર ભગવાન શું કહેતા હતા બધું એમને યાદ હતું. એટલે એમને ભગવાન મહાવીરનું હૃદય જાણી, અત્યારે તો જે સિંધુમાંથી બિંદુ રહ્યું છે, ભગવાન જે 14 પૂર્વ કયા ને એમાંથી સિંધુમાંથી બિંદુ જેટલું રહ્યું છે. હવે બિંદુ જેટલું શાસ્ત્ર વાંચીને કોઈ કંઈ સમજાવે અને કોઈ શાસ્ત્રનો આ 14 પૂર્વ ભણીને પોતે આત્માને ઓળખીને આપણને સમજાય એમાં કેટલો આસમાન જમીનનો ફરક છે. અત્યારે બધા જે તે પણ કોઈ હોય તે શાસ્ત્ર વાંચીને કહેતા હોય, શાસ્ત્ર વાંચીને કહે, પણ શાસ્ત્ર વાંચીને એનો યથાર્થ મર્મ સમજાવવો અત્યંત મુશ્કેલ છે, કારણ કે ભગવાનની વાણી અનંત અનંત ભાવ ભેદથી ભરેલી છે. એટલે નૌકાળ મંત્ર એકલો આપણને આશે ખબર પડવો મુશ્કેલ છે, તો બીજા બધા શાસ્ત્રનો શું કેવું છે મરમ એ સમજાવવું મુશ્કેલ છે. એટલે માટે આ પરમ કૃપાલે તો 14 પૂર્વ જાણી અને આપણને કહ્યું છે, અને ભગવાનનું વચનનું રહસ્ય જાણી આત્મસિદ્ધિ શાસ્ત્ર આપ્યું કે આખી 142 ગાથામાં તું દેહ નહીં, તું દેહ થી ભિન્ન એવો આત્મા છે એનું લોજિકલ પ્રૂફ આપ્યું આ મોટી કરુણા કરી. હવે આપણો સવાલ એવો છે કે કૃપાલે અત્યારે હાજર નથી તો મારે શું કરવું, મને કેવી રીતે ખબર પડે? એટલે આમાં શું કામ કરીએ છું કે કૃપાલદેવ આવા સતાવધાન વગેરે કર્યા તો હજારો લોકો પરિચયમાં આવ્યા, પણ કૃપાલદેવે 4 જણ માટે છાપ આપી કે અમારા થકી આ 4 જણને આત્મજ્ઞાન થયું છે. સુભાષભાઈ, જુઠાભાઈ, અંબાલાલભાઈ અને લઘુરાજ સ્વામી, આ 4 પુરુષને અમારાથી આત્મજ્ઞાન થયું છે. અને લઘુરાજ સ્વામીને કેવી છાપ આપી? એમના માટે પત્રમાં 875માં પત્ર આગળ શું લખી રહ્યા છે કે પરમ કૃપાળુ વચનામૃતમાં. હા બરાબર, સોરી, હા બરાબર, તમે આ લખ્યું છે 875 પત્રમાં કૃપાળદેવે એમને સંબોધન શું લખ્યું? પરમ કૃપાળુ મુનિવર્ય ના ચરણ કમળમાં પરમ ભક્તિથી સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. આવું કૃપાલદેવે પ્રભુશ્રી માટે લખ્યું. આજે તો લઈ કે પરમ કૃપાળુ મુનિવર્યના ચરણ કમળમાં પરમ ભક્તિથી સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. તો પ્રભુશ્રીની દશા કેવી હશે? કૃપાલદેવની દશા માટે તો કઈ પૂછવા જેવું નથી. અને કોઈને એમાં શંકા હોય કે ના અમને હજી કૃપાલદેવનું કઈ ઓળખાણ નથી કે એવું લાગતું હોય તો મને મળી શકે છે. પછી આપણે 7:15 થી 8 સુધીમાં હું ફ્રી બેસીશ. આજે જલ્દી મારું પતાવી દઈશ, 7 વાગે પૂરું કરશે, 7 થી 7:15 પૂરું કરીને કોઈને પણ કઈ પૂછવું કરવું હોય તો આપણે વાત કરશું 7:15 થી 8. એટલે આપણને આ, હું તો સમજુ છું કે બધાને કૃપાલદેવનું મહાત્મ્ય છે, પણ અત્યારે દેહધારી નથી એટલે અમારે પ્રત્યેક શોધવા પડે એવી શંકા પડે છે. એનો ખુલાસો કરી રહ્યો છું કે આપણને આ 4 જણ માટે કૃપાલદેવે છાપ આપીને પ્રભુશ્રી માટે આવું સંબોધન મૂક્યું. 875 એક જ પત્રમાં નહીં, એની પાછળના કેટલાય પત્રોમાં કૃપાલદેવે આવું સંબોધન લખ્યું છે. એના ઉપરથી આપણને પ્રભુશ્રી માટે કોઈ શંકા ન હોવી જોઈએ કે આ પ્રભુશ્રી પણ નાની પુરુષ હતા અને એ ગુરુ થવાને લાયક હતા. કૃપાલદેવે એમને છાપ આપી હતી, પણ પ્રભુશ્રીએ આવી દ્રષ્ટિ કરાવી. પ્રભુશ્રીએ શું દ્રષ્ટિ કરાવી? કે અમે ગુરુ થતા નથી. આશ્રમમાં, અગાસ આશ્રમમાં જે એમના નિમિત્તે થયું ત્યાં બોર્ડ ઉપર પહેલા શ્રીમદ લઘુરાજ સ્વામી આશ્રમ એમ બોર્ડ હતું, પણ એમને એ બોર્ડ ઉતરાવી લખાયું અને ત્યાં લખાયું શ્રીમદ રાજચંદ્ર આશ્રમ. અહીંયા બધું જે કઈ છે કૃપાલજીના યોગબળથી થવાનું છે એમ કરી, અને એમણે આપણને બધાને આવી દ્રષ્ટિ કરાવી કે તમે અત્યારે જ્ઞાનીને ઓળખી નહીં શકો, અને તમે અત્યારે પ્રત્યક્ષ નામે ઓળખવા જશો અને તમે કોઈ ને કોઈ અજ્ઞાની મળી જશે, અને તમારા મહાપુણ્યદયથી મનફો મળ્યો ને પરમ કૃપાલદેવ જેવા ગુરુ મળવા છતાં પાછું ક્યાંક તમે ભટકી જશો. એટલે આપણને કોઈનેથી આપણે થોડો ઘણો લાભ થયો એનો ઉપકાર માનવો, એની ના નથી. કોઈએ કૃપાલદેવનો માર્ગ બતાવ્યો કે એનો ઉપકાર માનવો, પણ સદગુરુ તરીકે એક કૃપાલદેવ પર દ્રષ્ટિ રાખવી એમ લઘુરાજ સ્વામીએ અનેક પત્રોમાં અને અનેક જગાએ બોધ કર્યો. અને એમ કહ્યું કે અમારી સાક્ષી, અમે કૃપાલદેવને ઓળખ્યા છે, તમે જ્ઞાની પુરુષને ઓળખી નહીં શકો. અમારા કહેવાથી પરમ કૃપાલદેવને સદગુરુ માનો, અને એમની જે આજ્ઞા હતી એ આજ્ઞા આરાધતા. અમે ખાલી સાંભળીને વાંચીને કહેતા નથી, અમે પોતે આજ્ઞા આરાધવાથી અમને આત્મજ્ઞાન થયું છે. માટે અમે તમને બતાવીએ છીએ કે આ પુરુષને ભજો અને તમારું કલ્યાણ ન થાય એની જોખમદારી અમારે માથે છે. એમ ભર સભામાં કીધું કે ભર સભામાં જૂઠું બોલે તો ગોબડા તોતળા થઈ અને અનંતકાર નખડે, પણ આમાં ભૂલ નથી, માટે બેધડક તમને કહીએ છીએ. એમ કરી આપણને બધાને આ લઘુરાજ સ્વામી ગુરુ થવાને લાયક હતા, છતાં પણ એમણે ગુરુ થયા નહીં, અને આપણને દ્રષ્ટિ આવી કરાવી. કારણ કે આજે તમે મને ગુરુ માનશો, પણ કાલે હું નહીં હોઉં ત્યારે તમે પાસે ત્રીજા પાસે જશો, પછી ચોથા પાસે જશો, અને ધર્મને નામે તમે ઠગાઈ જશો. અને આપણે ગઈકાલે વાત કરી ગયા હતા કે આપણામાં મુમુક્ષુતા નથી, બરાબર છે ને? ગઈકાલે એ વાત યાદ હશે એ મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે, પણ આપણામાં મુમુક્ષુતા નથી એ આપણે પ્રૂવ કર્યું કે એક સર્પ આવી જાય તો આપણે જઈએ બહાર. અને મોનો જરા પણ ડર નથી, મિથ્યાત્વનો ડર નથી, અર્થાત આપણામાં મુમુક્ષુતા મોક્ષની ગરજ નથી. એટલે જ્ઞાની ઓળખાવા મુશ્કેલ છે, આપણામાં યોગ્યતા નથી, અને જ્ઞાની મળવા પણ મુશ્કેલ છે, એક બે ત્રણ. એટલે આવો યોગ છે. એટલે પ્રભુશ્રી આપણને સહી સલામત રસ્તો બતાવ્યો કે કોઈને અજ્ઞાની પણ કહેતા નહીં, કોઈને જ્ઞાની પણ કહેતા નહીં, પણ અમારા કહેવાથી, અમારા કહેવાથી આ પરમ કૃપાવદને સદગુરુ માનજો અને તમારું કલ્યાણ ન થાય એની જોખમદારી અમારે માથે છે. એમ ઠેકાણે ઠેકાણે ઘણી જગાએ કહ્યું, એક જગાએ વાંચું છું. આમાં તમે ઉપદેશામૃતમાં જોશો તો ઠેકાણે ઠેકાણે કહ્યું, માટે ઉપદેશામૃતમાં 5:96, માટે સદગુરુ પરમ કૃપાવદેવનું શરણું રાખવું, અમે પણ એના દાસના દાસ છીએ, પોતાની કલ્પનાએ કોઈને ગુરુ માની લેવા નહીં, કોઈને જ્ઞાની કહેવા નહીં, મધ્યસ્થ દ્રષ્ટિ રાખવી, એક પરમાત્મા પરમ કૃપાવદેવને માનવા, તે શ્રદ્ધા કરવી, તેને અમે પણ માનીએ છીએ, અમારા અને તમારા ધણી જુદા ન કરવા. ફરીવાર, માટે સદગુરુ પરમ કૃપાવદેવનું શરણું રાખવું, અમે પણ એના દાસના દાસ છીએ, પોતાની કલ્પનાએ કોઈને ગુરુ માની લેવા નહીં, કોઈને જ્ઞાની કહેવા નહીં, મધ્યસ્થ દ્રષ્ટિ રાખવી, એક પરમાત્મા પરમ કૃપાવદેવને માનવા, તે શ્રદ્ધા કરવી, તેને અમે પણ માનીએ છીએ, અમારા અને તમારા ધણી જુદા ન કરવા. એક જ છે, એ ઉપર પ્રેમ કરવો, પ્રીતિ કરવી, એમ આપણને કહ્યું પ્રભુશ્રીએ. જે કહ્યું, જે આવી જ્ઞાની તરીકે છાપ હતી, હવે એમનું માનવું કે આપણી બુદ્ધિ કે માનવું, એ પોતે પોતાની મેળે વિચારવાનું. હવે આપણે રિસ્ક લેવું છે તો આપણી મેળે કરો. અને પ્રભુશ્રીએ એક તો આવી દ્રષ્ટિ કરાવી કે ભાઈ આ કાળમાં તમે આ પરમ કૃપાવદે પ્રત્યક્ષ જ છે, અને એમનું ચિત્ર પણ, એમનું પોતાનું ચિત્ર પણ છે, એમના વચનામૃત, એમણે પોતે લખેલા હસ્તાક્ષરના શબ્દો જ આપણને મળ્યા છે. બાકી દેહધારી હોય ધી બેસ્ટ, એની તો ભાવના કરવી કે મને હે પરમ કૃપાવદે તમારો પ્રત્યક્ષ દેહધારી રૂપે તમારો યોગ થાવ, અને હું નિરંતર તમારી આજ્ઞામાં લીન થઈ જાઉં, મારું ડાપણ મૂકી દઉં. પણ અત્યારે મારું એટલું ભાગ્ય નથી, તો આ જાણે મને જ કહી રહ્યા છે એમ સમજી વાંચવું, વિચારવું, અને જેટલું સમજાય એટલું સમજવું, જેટલું સમજાય આપણા આત્માના વિકાસ માટે એવું સમજવું, જેટલું આરાધાય તેટલું આરાધવું. પણ હું સમજ્યો એમ જ કેવું છે એમ પાછું નહીં માની લેવું. કૃપાવદેવનું કેવું શું છે આપણી બુદ્ધિ પહોંચી શકે એમ નથી, એનો ખરો આશય તો કૃપાવદેવ જ જાણે છે, અને હું મારી મેળે જે સમજું ને જેટલો આત્માનો વિકાસ થાય એટલું કરું છું, પણ હું પૂરું સમજ્યો નથી, મારી ભૂલ હોઈ જ શકે. એટલે કોઈ પણ નવો આવેલો વ્યક્તિ પણ કહે ભાઈ આનો અર્થ આમ પણ થાય, તો આપણે શાંતિથી સાંભળી શકીએ, મધ્યસ્થથી વિચારીએ, એમ લાગે કે એની વાત બરાબર છે, તો આપણે સ્વીકારીને આગળ વધવાનું છે. એવી રીતે અત્યારે ઓપન માઇન્ડ રાખીએ તો આપણે એનો શરણ ભાવ કર્યો કહેવાય. અત્યારે આપણે એને શરણે ગયા ક્યારે કહેવાય, કે જયારે આપણે આપણી બુદ્ધિથી જેટલું, જેમ ડોક્ટર બહારગામ હોય, આપણે ફોન કર્યો આપણે બહારગામ છીએ, અને આપણે 5 જણા ફરવા ગયા છીએ, અને રસ્તામાં કંઈ ગરબડ થઈ ગઈ, અને તે વખતે ડોક્ટરને ફોન લગાડે પણ ડોક્ટર મળે નહીં, તો આપણે 5 જણા મળીને કંઈ નિર્ણય કરે કે આમ કરો કે આમ કરો, એમ માઇન્ડ. પછી ડોક્ટરનો ફોન આવે ત્યારે એમ ન કહે કે અમે તો આમ માનતા હતા ને, ડોક્ટર કેમ, પાછા આપણે તંગ થઈ જઈએ. પણ જે આપણે અત્યારે એવું સિચ્યુએશન છે કે આપણે અત્યારે અજ્ઞાન અવસ્થામાં છીએ અને આપણને ખરેખરું ખબર નથી. એટલા માટે આ પ્રભુશ્રીજી એક એક પાનામાં આમ કહીએ તો એમને આવી દ્રષ્ટિ આપણને કરાવી. કોઈ એમ આપણને પાછું પૂછે કે ભાઈ અમને કાંઈનો અર્થ સમજાતો નથી, તો કોઈ અર્થ સમજાવે, અમને સારી રીતે સમજાવીએ અને અમારું કલ્યાણ થાય ને, અમને સારા ભાવ થઈ જાય, તો અમારું અર્થ ન સમજાય તો કામ થાય, ન સમજે તો, ઉલટું સમજે તો કામ થાય. પણ એવું નથી, અર્થ ન સમજાય ઉલટું સમજાય તો પણ કામ થાય, પણ કેવી રીતે એ વાત સમજવાની છે. આપણે અર્થ સમજવા માટે બહુ બીજા બધા પાસે જઈએ કે આનું શું આશય છે શું આશય છે, પણ આપણને એ સમજવા જતા કઈ બીજું અંદર આવી જાય ને આપણને નુકસાન થાય છે. પણ એવું નથી, જો તમે સાંભળ્યું હશે એક શિવભૂતિ મુનિ હતા, એને કઈ યાદ ન રહે. એટલે ગુરુએ એમને મંત્ર આપ્યો કે મારુસ માતુસ. હવે એટલું પણ યાદ ન રહ્યું અને શું બોલે છે, માસ્તુસ માસ્તુસ બોલે છે. એ કુનકુંદાચાર્ય સમયસારમાં આ દ્રષ્ટાંત મૂક્યું છે. હરિભદ્રાચાર્ય યોગ દ્રષ્ટિ સમુચ્ચય, અરે હા યોગ દ્રષ્ટિ સમુચ્ચય અને સર્વ દર્શન સમુચ્ચય, એમાં મૂક્યું છે આ દ્રષ્ટાંત કે શિવભૂતિ મુનિ એ મારુસ માતુસ ની બદલે માસ્તુસ માસ્તુસ બોલે છે. હવે એનું કામ થાય, આપણે કીધું હોય તો આપણે બરાબર મારુસ માતુસ બોલીએ, પણ આપણું કલ્યાણ ન થાય એનું કામ થાય. કેમ કેવું થાય? અને શ્રદ્ધામાં આપણી ને એની શ્રદ્ધામાં ફરક છે. એને એમ છે કે આ શબ્દ મને આપ્યો છે ને ગુરુએ, એમાં મોક્ષ આપ્યો છે. ગુરુના વચનમાં એટલું મહાત્મ્ય જોઈએ છે કે એમણે જે કહ્યું છે એને મારું અવશ્ય કલ્યાણ થશે. એટલે એ માસ્તુસ માસ્તુસ બોલ્યા કરે છે અને વિચાર્યા કરે છે કે ભાઈ આમાં શું કેવું છે શું કેવું છે, પણ હજુ મારી બુદ્ધિ એવી છે ને કે મને સમજાતું નથી શું કહેવું હશે એમ દરરોજ વિચાર કરતો હોય. યથાશક્તિ એને વિચાર નહીં કરવો એમ નથી કેવું, વિચાર તો કરતો હતો પણ એની બુદ્ધિ એવી હતી કે આટલું યાદ ના એને ઉલટું બોલે છે. પણ જોગાનું જોગ પછી તમને બધાને પ્રસંગ ખબર છે કે એક બાઈ અડદને એના છિલકા અલગ કરી રહી હતી. તો બાઈ ક્યાં કરતી કે માસ્તુસ ભિન્ન કરી રહી હું. અરે માસ્તુસ શબ્દ આવ્યો તો એને રોમાંચ થઈ ગયો કે અરે આ તો મારા ગુરુએ આપેલો મંત્ર. એટલે વિચારમાં પડી ગયો, ગોચરી લેવાનું મૂકી અને જંગલમાં જઈ કાયોસ્ત્રમાં જઈને વિચાર કરવા લાગ્યો કે માસ એટલે શું ને તુસ એટલે શું. હવે એને ગુરુ પ્રત્યેની ભક્તિને લઈને એ રચના ભલે ઉલટી કરે છે પણ આમાં ગુરુએ મોક્ષ આપ્યો છે એવા ભાવથી વિચારણા કરતો હોવાથી એને સેજે જે અનંત સંસાર રખડવું પડે એવા અનંત આનંદની ક્રોધ માન માયાલો મોડા પડી ગયા, દર્શનમાં મોડો થયો અને એને આ વિચાર કરતા માસ એટલે તો આત્મા અને તુસ એટલે છોતરા જેવો આ દેહ છે અને માસ્તુસ ભિન્ન છે એમ એને સમજણમાં આવી ગયું. અને માસ્તુસ ભિન્ન છે એમ વિચારતા એને કેવળ જ્ઞાન પ્રગટ્યું. એટલે કહેવાનો મતલબ આ શું છે કે વધારે આપણને અર્થ સમજાય કે વધારે ન સમજાય એની ચિંતા નહીં કરતા, આપણી શ્રદ્ધા બરાબર હોવી જોઈએ, સાચા ગુરુ પ્રત્યે ભક્તિભાવ હોવો જોઈએ, સાચા ગુરુનું મહાત્મ્ય હોવું જોઈએ કે મને કાંઈ ખબર નથી અને આ ગુરુને યથાર્થ ખબર છે. અને એ વાત અહીંયા કહી રહ્યા છે કે સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું કે આપણને, એટલે સત્પુરુષ એટલે કોણ એ પણ સમજાવવું જોઈએ. એટલે આ બધી વાત થોડી એવી રીતે કરી ગયા. અને બીજી એક સાથે આની સ્પષ્ટતા વધારે કરવા માટે કે આપણને અહીંયા કોઈ કોઈ આવતા હોય ને આપણે એવી રીતે મનાઈ જાય તો કેટલું બધું ભયાનક કામ થાય. અત્યારે આપણને આત્મજ્ઞાન છે કે કેમ, આપણને અનુભવ થયું એમ માની લઈએ ધારો કે, પણ આપણને ઉપર ગુરુ હોવા જોઈએ, ગુરુની છાપ હોવી જોઈએ, ગુરુ છાપ આપે તો જ મનાય, નહીતર આપણે માની ન લેવાય આપણી મેળે. કારણ કે આપણે અનાદિકાળમાં અનંતવાર યથા પ્રવૃત્તિકરણ સુધી જઈ આવ્યો છે એટલે ઘણો નજીક આવીને રખડ્યો છે, એટલે હું ક્યાં ભૂલી શકું એ આપણને ખબર પડતી નથી. આપણને થાય કે મને આપણે કોઈ કોઈ વાર સરોવર જોયું જ ન હોય અને સરોવરની નજીક જાય એમ ઠંડક વધતી જાય, પછી ઘણો નજીક આવે તો હા સરોવર આવી ગયું એમ, એને આત્માના અનુભવની ઘણા નજીક આવવાથી મને અનુભવ થઈ ગયો એમ થઈ જાય છે. અને એવી રીતે આપણે અનંતવાર યથા પ્રવૃત્તિકરણ સુધી જઈને પાછા રખડ્યા છીએ. એટલે આપણા માટે આ જગાએ ગુરુની છાપ જોઈએ. એટલે અંબાલાલભાઈને હવે બોધાવન ભાગ 3માં એક પત્રમાં અંબાલાલભાઈની વાત આપી છે કે અંબાલાલભાઈને એકવાર એમ થયું કે મને આત્મજ્ઞાન થયું, મેં અનંતાનુબંધી કષાયનો વિચાર કરતો હતો અને સાથે સમ સંવેગ વગેરે ગુણોનો વિચાર કરતા કરતા મને આત્મજ્ઞાન થઈ ગયું એમ મને થયું એમને અંબાલાલભાઈને. ત્યારે અંબાલાલભાઈએ પછી કૃપાવજીને પત્ર લખી દીધો, કૃપાવજીને પત્ર લખ્યો અને એ પત્ર બોધામાં 3 ભાગમાં આપણને પૂજ્ય બ્રહ્મચારીજીએ 392 પત્ર 392 પત્ર છે. એ 392 પત્રમાં બ્રહ્મચારીજીએ આપણને એ આપ્યો છે પત્ર 392. એટલે કૃપાવદેવે જે કૃપાવદેને જે પત્ર લખ્યો એ પત્ર 392 માં પત્ર માં આપ્યો અને અંબાલભાઈ કૃપાલદેવ પાસે શું લખે છે એને છાપ મેળવવા માટે એ આપણે એક વાંચી લઉં છું. આ એક વાંચી જરા મોબાઈલમાં જે છે ને, તો ગોથામણ ભાગ 3 પત્રાંક 392 કે પોતે કેવી રીતે લખે છે, પોતે પોતાની કેવી હીન દશા બતાવે છે અને કૃપાવદેને કહે છે કે તમે છાપ આપો કે હું બરાબર છું તો માનું ને તો ન માનું એમ. સાથે એટલે આપણને કોઈ જ્ઞાની પુરુષ ઉપર હોય તો એની છાપ જોઈએ. સૌભાગભાઈ છે તો સૌભાગભાઈ પણ કૃપાવદેવને લખે છે કે દિન 8 થયા, આ આત્મા અને આ દેહ એમ અમને બરાબર સમજાય છે. પણ કૃપાવદેવને સામાન્ય લખ્યું કે તમે કયો તો માનું. એવી રીતે આ 392 માં પત્રમાં અંબાલાલભાઈએ લખ્યું, એ અવતરણમાં આપ્યું છે. વિક્રમ સંવત 1952 કાર્તિક સુદ બીજને દિવસે રવિવારે રાત્રિના પ્રથમ ભાગમાં અનંતાનુબંધી ક્રોધ માન માયા ને લોભનું સ્વરૂપ વિચારતા તેમજ તે પછી સમ્યક દશાના 5 લક્ષણોનું સ્વરૂપ વિચારતા પદાર્થના સ્વરૂપનો નિર્ણય થયો હોય એમ સમજાય છે. મને આત્માનો અનુભવ થયો એમ સમજાય છે. માટે આ વાત ખરી છે કે નહીં, આ વાત ખરી છે કે નહીં, અથવા એ પદાર્થના સ્વરૂપનો નિર્ણય થયો હોય કે તમે એમ કહો કે તમે નિર્ણય બરાબર થયો છે, તો તે નિર્ણય ધારી રાખી અથવા મૂકી દઈ આગળ અભ્યાસમાં કેવી રીતે પ્રવર્તવું જો આવું જ્ઞાનીની પાસેથી માર્ગદર્શન લેવાનું હોય છે. એટલે કે હાલ કયું શાસ્ત્ર વાંચવું અથવા શું વિચાર કરવો તે યોગ્ય લાગે તો જણાવવા દયા કરશોજી. આ અંબાલાલભાઈ લખે છે. અને પછી આગળ લખે છે, સ્વચ્છંદી છું. જો સાથે આમ લખે છે કે હું સ્વચ્છંદી છું. આવી ઉત્તમ દશામાં પણ પોતાની અસામર્થ્યતાની સભાનતા છે કે મને ખબર ન પડે, આમાં ખરેખર તો કૃપાદેવ જ જાણે. એટલે હું અસામર્થ્ય છે મારું, હું નહીં સમજી શકું. એટલે હું સ્વચ્છંદી છું, અનંત દોષથી ભરેલો છું. હું અનંત દોષથી ભરેલો છું જેથી કરી કલ્પનાથી કંઈ કલ્પાયું હોય. તમને લાગે કે ભાઈ મોક આ તો તને કલ્પના થઈ, કલ્પનાથી કંઈ કલ્પાયું હોય તો ત્રિકરણ યોગથી અને આત્મભાવથી વંદન કરી ક્ષમાવું છું. અને તેથી વિશેષ એટલે તમે કોઈ કામ મૂકી દે તને કાંઈ નથી થયું તો મૂકી દઈ બીજી રીતે સમજવા ઈચ્છું છું. આ વાત શા માટે વાંચી કે આવી રીતે આપણને સદગુરુની છાપ જોઈએ. અત્યારે કોઈ પોતાને જ્ઞાની માની લે, હવે એ બરાબર છે કે નહીં એની છાપ કોની, પોતાની મેળે જ છાપ લઈ લે છે. તો આવી રીતે આપણે અનંતવાર કર્યું છે અને કૃપાદેવ વ્યાખ્યા અનુસાર એકમાં પણ વાત મૂકી કે આ જીવ ઘણી વાર આવી રીતે આગળ પોતાને માને છે કે મને ગ્રંથિભેદ થઈ ગયો છે, પણ એમ સમજે છે કે પોતે ગ્રંથિભેદ કરે છે એમ સમજે છે અને ઉલટો એ સમજવારૂપ મોહના કારણથી ગ્રંથિનું નિબિડપણું કરે છે. ખરેખર ગ્રંથિભેદ નથી થતો, ગ્રંથિનું નિબિડપણું એટલે બંધન વધારી દે છે. કારણ કે સાચા ગુરુ જેવો વિનય પોતાનો કરાવીએ તો શું થાય, સાચા જેવો ગુરુ જેવો પોતાનો વિનય કરાવીને પોતાને જેવું ગુરુપણું ન હોય, અજ્ઞાન હોય તો અનંતાનુબંધી કષાય બંધાય જાય, અનંત સંસાર રખડવું પડે એવું કર્મ બંધાય. એટલે આ કેટલું જોખમી સ્થળ છે, પણ માન કષાય આવું કરાવી દે છે કે ભાઈ હવે હું જાણું છું મને જ્ઞાન થઈ ગયું. એટલે સદગુરુના આશ્રય ત્યાં પણ રહેવું જોઈએ. ક્યાં સુધી છે, કેવળ જ્ઞાન થતા સુધી છે. કેવળ જ્ઞાન થતા સુધી ને ખરેખર તો કૃપાઓ જોઈએ. આત્મસિદ્ધિમાં શું કીધું, ગુરુ રહ્યા છદમસ્ત પણ વિનય કરે ભગવાન એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરા. ગુરુ તો હજી કેવળ જ્ઞાન પામ્યા નથી, શિષ્યને કેવળ જ્ઞાન થઈ જાય તો પણ એને સ્વાભાવિક એવી એની ઉપરથી એવી આચાર થાય છે એનો. બાકી તો વિતરાકતા પ્રગતિ છે, પણ જે એટલો બધો વિનય કરેલો છે ઉપરનો આચાર એમ થઈ જાય છે એવો આશય આપણને સમજાય છે. એટલે કેટલો બધો વિનય રાખવો જોઈએ એ અહીંયા સમજવાનું છે કે ગુરુ રહ્યા છદમસ્ત પણ વિનય કરે ભગવાન એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ. પણ એનો હેતુ કોણ સમજશે, કે જેનું કલ્યાણ નજીક આવ્યું હોય એ આ વાત સમજશે. જેનું કલ્યાણ નજીક હોય એને આવું થશે કે હા મારે આવું લાભ પણ ન કરાય. એ પ્રમાણે પ્રભુશ્રીનું આપણે પત્ર પણ વાંચ્યું તો એ પણ એવી રીતે લઘુતા રાખે છે કે પરમ કૃપા આપે છાપ તો માનવાનું, નહીં તો નહીં. એવી રીતે અંબાલાલ ભાઈ, એટલે આ વાત શા માટે આટલી બધી ફેરવી, કારણ કે આપણે દ્રઢ થવું જોઈએ કે અત્યારે પ્રત્યક્ષ સદગુરુ નામે પણ ઠગાવા જેવું નથી. આ પરમ કૃપા પ્રત્યક્ષ જ છે અને સંતના કહેવાથી મારે એમને, મેં ગુરુને ઓળખી શક્યો નથી, હું ઓળખી શકું નહીં, પણ અત્યારે આ એક ભાવ મરણની છેલ્લી પળ સુધી મારે આટલું ટકાવવું છે કે મને કાંઈ જ ખબર નથી, ધર્મની વાતમાં બિલકુલ ઝીરો છું, અને આ પરમ કૃપા જે સાચા પુરુષ છે, આ પ્રભુશ્રીના કહેવાથી હું માનું છું, અને એમણે યથાર્થ આત્મા જાણ્યો છે એવો મારો આત્મા છે. આ દેહનો નાશ થશે, મારો નાશ નહીં થાય, એમ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જન્મ સાર્થક છે. કે જે આશ્રયને પામીને જો તે ભવે અથવા ભાગે એવા થોડા કાળ, એટલે વધારે વધારે 15 ભવે અવશ્ય કામ થશે. અને આપણી મેળે કંઈ કરવા જઈએ તો અનંત જન્મરણનું રિસ્ક છે. એટલે આજકાએ સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું, એટલે સત્પુરુષ એટલે કોણ, એટલી વાત અત્યારે આપણે કરી કે સત્પુરુષ કોને માનવા, કારણ કે આ બહુ જ મહત્વની વાત છે. અને આ 150મી જન્મ જયંતિ આપણો આ નિમિત્તે અહીંયા આવ્યો છું, એટલે ખાસ એ મહાત્મ્ય ઉપસાવવાનો પ્રયત્ન કર્યો. અને કોઈને આમાં શંકા હોય તો આપણે હવે 7:15 પછી વાત કરી શકશું, અને પછી હવે ભક્તિ લાવવી એટલે શું, એના ઉપર થોડી વાત આપણે આગળ પર કરશું. એ સમય પ્રમાણે આ મહત્વની વાત છે, કારણ કે અનંત જન્મનું રિસ્ક છે. ભલે બીજું વિવેચન ઓછું હતું છે એની ફિકર નહીં કરતા, આટલું જો બરાબર સમજ્યા તો આપણે આખો પત્ર સમજી ગયા એવું છે. ભલે
ચતા દેની રસા